अधर्म सर्गोत्खननस्य कर्ता धर्मान्वयस्य आदिक पुष्टिकर्ता सप्रियता में खिल पाप हरता हरे सुभक्ते सह दुखर्ता। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री राधाय रमण देवनी। सत्संग छावणीना द्वितीय दिवसे अजोड परचा प्रकरण सांभळ्या पछी गोपाळानंद स्वामीनी वातो जेने बुद्धि आंबी न शके, जेने समझवा माटे हृदय ज जोईए, गमे तेटली ऊंचाई प्राप्त कर्या पछी पण જીવને છલકાવા ન દે, એ અનેક મુમુક્ષને માટે, અનેક મુક્ત આત્માઓને માટે પરમાત્માનો છેડો સદૈવને માટે જોઈન્ટ રહે, એ અદ્વિતીય વાતોના વહેવડાવનારા એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી। આ સંપ્રદાયની અંદર હજારો સંતો ભગવાન સ્વામિનારાયણને ઓળખાવનારા થયા છે, પણ જગભક્તો બધાયને આત્મબુદ્ધિ મહત્તા અલગ અલગ જગ્યાએ સમજાતી હોય છે, પણ અમારા હૃદયમાં સર્વ કરતાં શ્રેષ્ઠ સ્થાન કોઈ જો પ્રાપ્ત કરી શક્યા હોય તો ગોપાળાનંદ સ્વામી કરી શક્યા છે। એ તો મહારાજની સાથે આવ્યા હતા અને એણે પોતાની જાતને ક્યારેય છલકાવા ન દીધી કે જેથી કરીને આપણે એને સંત 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 શબ્દથી સંબોધીએ છીએ। બાકી મહારાજ એકલા મૂક્યા હતા ને તો સર્વોપરી ભગવાન તરીકે તો ગોપાળાનંદ સ્વામી સાબિત થતા, સમજાય છે તમને? આટલી જેની અદભુત સામર્થ્ય છે અને આટલી સામર્થ્ય પામ્યા પછી પણ મુમુક્ષને સતત ને સતત મારા સાથે જેમણે જોડ્યા છે એવા ગોપાળાનંદ સ્વામીની વાતો મુમુક્ષને સદૈવને માટે અતિ હિતકારી છે, અતિશય જીવાત્માને પરમાત્મા સાથે પ્રેમ કરાવનારી છે, જગતમાંથી ઉખેડી ભગવાનની સાથે જોડી દેનારી છે। એ અદ્ભુત વાતો આપણે આ સાંભળશું। તમે નવા વર્ષમાં બધા અહીં પગ્ય ઘર નથી સાંભળતું, કેવું પડે બાકી તમારો વૈરાગ? અને આમને જો છાવણી હાકી રાખી તો ઠામો કે ઘેરે જાય એમ નહી થયો। ગોપાળાનંદ સ્વામીએ અદભુત વાતો લખી છે જે ચિત્યાનંદ સ્વામીએ લખી નાખી છે, એને આપણે અત્યારે વાંચશું। સ્વામીએ પ્રારંભ ત્યાંથી કર્યો, પ્રથમ તો સર્વે સંકલ્પને પેડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જોઈએ સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ। સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું, મારે હૃદયમાં સંભાળી સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ, વચ્ચે બધા વ્યવધાન એક બાજુ હટાવી દેવાના તો આ વાતો હૃદય સુધી પહોંચી જશે। અનભક્તો આપણા મનમાં થાય કે વાતો સ્વામીની સાંભળીને પુરુષોત્તમ નારાયણને સંભાળીને પછી સાંભળી એમ કેમ કીધું? જ્યાં સુધી પાત્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ વાતો એ હૃદયમાં ટકે નહીં, એને પુરુષોત્તમ નારાયણ જ્યાં સુધી હૃદયમાં ન બિરાજમાન થાય ત્યાં સુધી પાત્રતા કેળવાય નહીં। માટે પ્રથમ પુરુષોત્તમ નારાયણને ધારવા હૃદયમાં અને પછી આ વાતોને સાંભળવી, એક સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ। સાચું કહો છો, 11 દાડા સુધી ભૂલી જાય જાવ સંસાર કામ થઈ જાય, સાચી મોજની ખબર પડશે, આ ખોટી મોજમાં મોજ માણો છો ને એમાંથી બહાર નીકળી જવા છે। એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાઓ ને કયું છે તે સમજીને વર્તુ। વાતો ખાલી સાંભળવી એમ નહીં, પુરુષોત્તમ નારાયણને હૃદયમાં ધારી વાતો સાંભળવી અને સાંભળતા સાંભળતા વિચાર કરવો, મારે એમ વર્તાય છે કાંઈ એનાથી જુદું વર્તાય છે, જુદું વર્તાતું હોય તો એમ વર્તાય એવો પ્રયાસ કરવો, અને સ્વામીએ શ્રી હરિજીના મહિમાની વાત કરી છે. સ્વામી જો પ્રથમ ડાયરેક્ટ સર્વોપરી નિષ્ઠા લેવા, અને સ્વામી શ્રી હરિજીના મહિમાની વાત કરી છે, જેમ સોનો મોહર મૂકી હોય ને તેને બે પડખે બે કાંકરા મૂક્યા હોય, તે એક ધોળો ને એક કાળો હોય ત્યારે તે સોના મોરને મૂકીને બે કાંકરા મન લોભાય નહીં, તેમ શ્રીહરિનો મહિમા સત્પુરુષને સંગે કરીને યથાર્થ સમજાણો હોય તથા આત્મરૂપે વર્તતો હોય તે માયિક ભાવને વિશે સુખબુદ્ધિએ કરીને બંધાય નહીં ને તે નાશવંત ને દુઃખરૂપ જણાયા કરે. સોનામુર મૂક્યું એ સ્વામી કે પુરુષોત્તમ નામનો મહિમા કેમ સમજવો? તો કે સોનામુર મૂક્યું એની આગળ કોઈ કાળો કાંકરો મૂકે, બીજો ધોળો કાંકરો મૂકે, અને પછી એમ કે ત્રણ વસ્તુઓ છે, ત્રણમાં જે તમને ગમે લઈ લો. એ કાળો કાંકરો છે, બીજો ધોળો કાંકરો છે, અને ત્રીજું શું છે? સોનામોર છે. તો ક્યાં હાથ જાય? એમ સ્વામી કહે કાળો કાંકરો એટલે આત્માનું સુખ, ધોળો કાંકરો એટલે પ્રકૃતિનું સુખ. સ્વામી કહે કારણ કે ત્રણ, ચોથું તો કશું છે જ નહીં, ચોથું કશું છે નહીં. સ્વામી કે ત્રણ તત્વ છે, આ ત્રણ તત્વમાંથી જગતના સુખ બાદ જોયો તો જાઓ, આત્માના સુખ બાદ જોયો તો જાઓ, અને પુરુષોત્તમ નારાયણનું સુખ છે એ સોના મોર છે એ બાદ જવું હોય તો તમે જાઓ. કાળો કાંકરો એટલે માયિક સુખ, ધોળો કાંકરો એટલે આત્માનું સુખ, અને સોના મોર એટલે પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ. સ્વામી કહે જ્યાં તમારે મન લગાડો હોય ત્યાં લગાડો. ક્યાં લગાડાય? સોના મોરમાં. ક્યાં લગાડાય? સોનામોરમાં. સોનામોર ઇજ ભગવાન સ્વામિનારાયણ. સ્વામી કે આ જગતનું અજ્ઞાની જીવ હોય તો પણ ધોળા કાળા કાંકરા મન જાય ને સોનામોરમાં લાગી જાય, તેમ શ્રી હરિજીના મહિમા સત્પુરુષને સંગે કરીને યથાર્થ સમજાણો હોય તથા આત્મરૂપે વર્તતો હોય તે માયિક ભાવને વિશે સુખ બુદ્ધિએ કરીને બંધાય નહીં. સત્પુરુષના સંગે કરીને આ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાણો હોય, કારણ કે સીધે સીધા પુરુષોત્તમ નારાયણ સમજાય નહીં. સમજાતો તો એટલે ઉમરેઠ મનો સમજાય જાત. પુરુષોત્તમ નારાયણ વાતો કરતા તો એટલે બગા હજડ્યા. બોલો મહારાજ કે કેમ બગા હમેડ્યા ખાવા? તમે એક કામ કરો, પાછળ મુક્તાનંદ સ્વામી બેઠા છે ત્યાં જાઓ, અને સ્વામીની પાસે ગયા ને સ્વામી વાતો કરતા હતા ને એ મોજ છૂટી ગઈ. બોલો કલાક દોઢ કલાક બેઠો એક તાર વૃત્તિ કરીને, પછી વાતો જ્યારે પૂરી થઈને ત્યારે સ્વામીને કહે સ્વામી તમે વાતો કરીને બહુ મજા આવી ગયા. ઓલા છોગલાવાળા બોલતા તેમાં તો કશું સમજાતું જ નહોતું. કે સ્વામી કે તમારે મુલાકાત કેટલાય વાર થાય? તો બસ પહેલી જ વાર. સ્વામી જરાક મોઢું મલકાવીને ગે, ભલા માણા પહેલી વાર મેં એની વાત સમજાય? મારા માથાના દાઢીના બે વાળ ધોળા થઈ ગયા તો હજુ મને પૂરા નથી સમજાતા, એ તને પહેલી મુલાકાતમાં ક્યાંથી સમજાય? કહો. એવા પુરુષોત્તમને સમજવા માટે સ્વામી કે સત્પુરુષનો સંગ હોય તો જ યથાર્થ સમજાય તથા આત્મરૂપે વર્તતો હોય તે માયિક ભાવન વિશે સુખબુદ્ધિએ કરીને બંધાય નહીં ને તે નાશવંત ને દુઃખરૂપ જ જણાયા કરે. પાછો આત્મરૂપ વર્તતો હોય, યાદ રાખજો. ગમે એવો રૂડો સંગ મળે પરંતુ પોતે દેહાત્મ બુદ્ધિ સોતો વર્તે જ ત્યાં સુધી એને સંગ લાગે નહીં. મારે બહુ સરસ વાત મધ્યના 35મા વચનામૃતમાં બતાવી. મહારાજ કહે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય કરી, સ્વધર્મ અને આત્મનિષ્ઠાએ કરીને વૈરાગ્ય કરીને જ્યાં સુધી પોતાની ઇન્દ્રિયંતકને જીત્યા ન હોય ત્યાં સુધી ગમે તેનો સંગ મળે તો જીવ કોઈ સુખ્યો થાય નહીં. સુખ તો ક્યારે થાય? તો જ્યારે પોતે આત્મસત્તરૂપ વર્તવા માંડે અને જગત નાશવંત દેખાય, ઇન્દ્રિયો જીતાય, પછી જ એને સંગનું સુખ આવે અને એ સંગ એને પરમાત્માનો પ્રસંગ પાડી દે. એટલે જીવને યાદ રાખજો, એનો મતલબ કેવો થયો? જીવને આ પુરુષોત્તમ નારાયણ ઓળખવા માટે સંગની સાથે મહેનત પણ જોશે. હાવ એમને મહેનત વિના નહીં મેળ પડે, ખાલી આશીર્વાદને આધારે બેઠા રહ્યા તો નહીં મેળ પડે. યાદ રાખજો, આશીર્વાદ દેનારને તો મહેનત કરવી પડે, સાધનો કરવા પડે, લેનારને કરવા પડે. ત્યાં જ લેનારને કાંઈ કરવા નથી, દેનારને કાંઈ કરવા નથી. લેનારની લાઈન લાગી છે, દેનારની લાઈન લાગી છે. હે, બહુ સ્પષ્ટ સ્વામી કહે. યાદ રાખો, પોતાને સંગ મળે તો પણ આત્મરૂપ જ્યારે વર્તે, આત્મરૂપ વર્તતો હોય તે માયિક ભાવ વિશે સુખ બુદ્ધિએ કરીને બંધાય નહીં, પોતે ઇન્દ્રિય અંતકરણ થકી પર થયો છે જેથી કરીને માયિક સુખમાં બંધાય નહીં, અને એથી કરીને એને રૂડો સંગ ગમે છે અને રૂડો સંગ એને પુરુષોત્તમ નારાયણનો મેળાપ કરે દેશે, ને તે નાશવંત અને દુઃખરૂપ જ જણાય કરે, પછી એને જગત બધું નાશવંત અને દુઃખરૂપ જ જણાય કરે. અને સ્વામી એમ વાર્તા કરી જે લોભ કામ રસાસ્વાદી આદિક જે પોતામાં સ્વભાવ હોય તેને ઓળખીને મૂકી દે તો જ તે ટળે, ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે તો ખરી પણ સ્વભાવ પ્રમાણે ફરે છે, જેમ પાણી પાય ત્યારે જેવું બીજ હોય તેવો તેમાં ગુણ આવે છે. બહુ મહત્વનો મુદ્દો છે ભક્તો આ મોક્ષને માટે. સ્વામી કે લોભ કામ રસાસ્વાદ બાકીને બધા દોષ સમજો ને સમજીને મૂકે તો જ મૂકાય. વાર્તાએ કરીને સ્વામી કે સ્વભાવ પ્રકૃતિ ફરે છે પરંતુ પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ ફરે છે, સમ્યક નહીં. એનો મતલબ જીવાત્માને કોઈ પણનો સંગ મળે, યાદ રાખ, કોઈ પણનો સંગ મળે. મહારાજે પણ પ્રથમના 29માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે સંગ મળે રૂડા શબ્દો તમને કહેશે પણ એ શબ્દો પર વિચાર તો પોતે જ કરવો પડશે, પોતે પુરુષ પ્રયત્ન જ્યારે કરશે ત્યારે સંસાર સાગરને પાર ઉતરશે. સ્વામી આ વાતને ફેરવીને લખી, સ્વામી કે અમે તો કઈ છૂટીએ કરવું તો તમારે જ પડશે. આ વાતને ફેરવીને શ્રીમદ ભાગવતના એકાદશ કંદની અંદર દત્તાત્રેય ભગવાન બોલ્યા છે, જીવનો મોક્ષ ક્યારે થાય? બહુ સરસ પ્રશ્ન છે. એકાદશ કંદમાં જીવનો મોક્ષ ક્યારે થાય તો દત્તાત્રેય ભગવાન બોલ્યા એવું કે પોતે પોતાનો જેદી ગુરુ થાય, પોતે જેદી પોતાનો ગુરુ થાય તેદી જીવાત્માનો મોક્ષ થાય. શબ્દ સમજાય તમને? શિષ્ય પોતે ને ગુરુ પોતે, તેદી જીવનો મોક્ષ થાય. બોલો, પોતે પોતાનો ગુરુ થાય માને સ્વયં પોતે જેદી સાવધાન બને. બાકી બીજા કેટલો સાવધાન રાખે, હા મેં હોય ત્યાં સુધી સાવધાન રહે, એક બજાય પાછું બેફામ થઈ જાય. સમજાય તમને? પોતે સાવધાન બની જાય ને પોતાને એમ સંકલ્પ થઈ જાય કે મારે છેલ્લો જન્મ કરવો છે, મારે ફરીવાર માના ઉદરમાં ઊંધે માથે લટકવા માટે નથી આવવું. ભક્તો આમ જ્યારે થાય ને પછી બધું છૂટી જાય, યાદ રાખજો, પછી દંભ છૂટી જાય, કપટ છૂટી જાય, છળ છૂટી જાય. સમજાય તમને? જેથી પોતે પોતાનો ગુરુ થાય તેથી હુકામ. તો હવે એને મોક્ષનું તાન જાગ્યું છે, ભગવાનને પામવાનું તાન જાગ્યું છે, દુનિયાને દેખાડવાનું તાન એને વિરામ પામી ગયું. અને દુનિયાને દેખાડવાનું તાન વિરામ પામે ને પછી જીવ મોક્ષને પથે હાલી શકે. સમજાય? જ્યારે આપણે તો કેવું છે, રસ્તે હાલતા હાલતા હમણાં અમે એક ગામમાં ગયા હતા, એક ભગત આવતા હતા, સુંતા ચૂંતા સંતોન ભાળી ગયા ને તેમ આડી કરી દીધી. ઈ ક્યાંથી મોક્ષને માર ગયા હાલે કોજી, મારી વાત સંભળે છે? એણે સંતોને દેખતા ન પીધી, સંતો દેખતા ન પીધી પણ છોડી નહીં ને. અમે છોડે કોણ? સાવધાન થઈએ. છોડે કોણ? સાવધાન થાય. સ્વામી કે બહુ સરસ શબ્દો, સ્વામી કે લોભ કામ રસાસ્વાદી આદિક જે પોતામાં સ્વભાવ હોય તેને ઓળખીને મૂકી દે તો જ તે ટળે. ઓળખીને મૂકી દે, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન વગેરેની સાથે શત્રુભાવ કેળવાય પ્રથમના મધ્યના 15મો પ્રમાણે, તે દાડે તમામ દોષ જાય, અને દોષ જે દાડે જાય તે દાડે જીવ મુક્ત થાય. આપણને કઈ મુક્ત થવામાં દેહના સંબંધી નથી નડતા, યાદ રાખજો. આ જગતના પદાર્થ નથી નડતા, પાડોશી નથી નડતા, શેષ નથી નડતા, નોકરી નથી નડતો. આપણને મુક્ત થવામાં આપણે સ્વયં પોતે જ નડીએ છીએ. લખવું હોય ન લખજો, આપણને મુક્ત થવામાં આપણે સ્વયં પોતે જ નડતર રૂપ છીએ. યાદ રાખજો, આખું જગત તૂટી જાય તો આપણને મુક્ત ન કરી શકે. અને જે દાડે આપણા મનમાં થાય મુક્ત થવું છે ત્યારે આખી દુનિયા આપણો વિરોધ કરે તો આપણે મુક્ત થવામાં કોઈ રોકી ન શકે. સમજાય છે તમને? હું રાખ સમજણ તો તાળી ન પડી હોય, માળન કરવાનો હોય એટલે હાવ હાવ ઢીમ જેવા થઈ જાય. લો એટલે પાણી લીધાવીને પગી જાય અક્ષરધામમાં તો તાળીને ગળી હાટી બોલાવે. કરવું કાંઈ નથી. આને બોલો કરવું કાંઈ નહીં, હાવ કામાના કુટ્યા થાય. ચંદુભાઈ, આપને મુક્ત થવા કોણ રોકે છે? કોઈ નથી રોકતું. કોક તો રોકતું છે ને, કોણ રોકે છે? આપણે સ્વયં પોતે. આપણે મુક્ત નથી થઈ શકતા, એમાં કારણભૂત આપણે સ્વયં પોતે છીએ. મુક્ત થઈ જશું તો પણ કારણભૂત આપણે પોતે જઈશું. પોહાય એવો સંગ મળે નહીં, પોહાય એવો સંગ મળે નહીં. પણ જ્યાં સુધી આપણે નથી જાગ્યા ત્યાં સુધી સંગ શું કરવાનું કહો? હે, નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાવૈરાગ્ય મૂર્તિ જેના શબ્દ સાંભળતા ઝણઝણાટી ઉપડી જાય હૃદયમાં, એનો ચેલો મોરા ચરણદાસ હતો. બોલો, હે, આપણે તો સ્વામીના દર્શન નથી કર્યા, ખાલી ની કલમને વાંચીએ છીએ, ત્યાં ખુમારી ચડે છે. એનો ચેલો મોરા ચરણદાસ હતો. તો અક્ષરધામમાં ન ગયો. બોલો, હે, કેમ એમ થયું? પોતે યાદ રાખજો, પોતે મુક્ત થવું છે એવો સંકલ્પ કર્યો નહોતો. હર ગોવિંદાનંદ ગુણાતીતાન સ્વામીનું શિષ્ય હતો. જે ગુણાતીતાનંદ સ્વામી ત્યાગીની ક્યાં વાત કરો, હજારો હરિભક્તો ગ્રસ્થને રોળી નાખ્યા સત્સંગના રંગમાં, રંગી નાખ્યા. હજારો ગ્રસ્થ ભક્તોને સત્સંગના રંગમાં રંગી નાખ્યા. સ્વામીના વચને કરીને હજારો ગ્રસ્થ ભક્તો સંસારમાં રહ્યા થકા અલિપ્ત બની ગયા. હરગોવિંદાનંદ એનો ચેલો હતો. બોલો, એમાં સુધારો ન થયો, એ ધમમાં ન ગયો. કારણ શું? પોતાને મોક્ષનો ખપનો જ જાગ્યો. સ્વામી એ બતાવે છે. સ્વામી કે જ્યાં સુધી પોતાને મોક્ષનો ખપ ન જાગે ત્યાં સુધી ક્યારે જીવાત્મા મુક્ત બની જ ન શકે. યાદ રાખજો, આવી છાવણી તો આપણને ખપ જગાડે છે, ખપ જગાડવાનો દાખલો કરે છે. બાકી કરવું તો આપણે જ પડશે. એમ નહીં માનતા છાવણી ભલી એટલે અક્ષરધામમાં પગી જવાના. હા, છાવણીમાં બતાવેલી વસ્તુ કરવા મળશે એટલે પગી જવું. એ પ્રમાણે કરવા મળશે એટલે પગી જાય, પણ કરવું કોને પડશે? હે, બહારનું ખાવાનું બંધ કરવાનું કોને કરવું પડશે? પાડોશીને? આપણે. સ્વાભાવિક ચેષ્ટા બોલવી પડશે. કોને બોલવાની? ઘરવાળાને? પોતાને. નતર ઘણા એમ કે સ્વામી મારો છોકરો આવ્યો શિબિરમાં, એ તો એની હાટું આવ્યું. તારી હાટું નહીં થયું બાપ, તું ક્યારે આવ્યું છો હવે? બહુ અદભુત વાત સ્વામીએ કહી રહ્યા છે. સ્વામી કે કામ, લોભ, કામ, રસાસ્વાદી આદિ જે પોતામાં સ્વભાવ હોય તેને ઓળખીને મૂકી દઈએ તો જ તે ટળે. ને વાર્તા કરીને પ્રકૃતિ ફરે છે, વાર્તા કરીને ફરે છે તો ખરી, પણ સ્વભાવ પ્રમાણે. એનો મતલબ વાત જે થતી હોય એમાંથી પોતાને સ્વભાવ અને પ્રકૃતિનો મળતો આવે એટલું કરે, મળતોનો એ ન કરે. સમજાવણ તમને? મળતો એટલું કરે, મળતું ન હોય ન કરે. પોતાને માનો થોડુંક ભજન ગમે છે તો બહુ પ્રતિપાદન થાય, ભજન કરે પણ નિયમ એ કે ન પાળે. અને થોડુંક પ્રકાર પોતાની પ્રકૃતિમાં ધર્મનું આચરણ હોય તો બહુ જ્યારે ક્યાંય ત્યારે થોડું ધર્મનું આચરણ કરે પણ માળા એક ન ફેરવે. એ કરે ખરો પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે કરે. હે, વાર્તા એક અંગ ફરે ખરું પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે ફરે. અને ભક્તો યાદ રાખજો, સ્વામી શા માટે અહીંયા પોતા પર વધારે ભાર મૂકી રહ્યા છે તો પોતાને ક્યાં રિપેરિંગની જરૂરિયાત છે પોતે જ જાણે છે. એટલું બ્રહ્માંડમાં કોઈ નથી જાણતું. સમજાય છે તમને? ક્યાં રહેણ કરવું પડે એમ છે પોતાને જ ખબર છે. અને બીજા ગમે એટલા રહેણ કરી દે, એ રહેણ નકામું. ઓલી ઓલી શું કે, ટ્યુબમાં પંચર પડ્યું હોય, પંચર ટ્યુબ તો મોટી જબરી હોય, પણ એ પંચરને ગમીને થીગડા મારી મારી કરે, એ ટ્યુબને ગમે એટલા કદાચ 50 થીગડા મારી દે, પણ જે પંચર છે ને થીગડું ન લાગે ત્યાં સુધી હવા અંદર રહે, તે બીજાને ખબર ન પડે આને ક્યાં થીગડું મારવું. એ તો પોતાને જ ખબર પડે ક્યાં મારે થીગડું મારવાની જરૂર છે. અને ત્યાં જ્યારે થીગડું મારે ને ત્યારે જ આત્માની અંદર પરમાત્મા વાસ કરીને વસે અને જીવાત્મા મુક્ત કક્ષાને પામી શકે. અને જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કોઈ કસર ટાળવાને અર્થે જન્મ ધરવો પડે તો પણ એના જીવમાંથી તે જ્ઞાન જાય નહીં. આ બહુ અદ્ભુત વાત કરી. એકવાર આ પુરુષોત્તમનો મેળાપ થઈ ગયો, ઓળખાણ જીવમાં બેસી ગઈ. ક્યાં બેસી ગઈ? જીવમાં. અને પુરુષોત્તમ નારાયણને પામવા માટે દાખલો ઘણો કર્યો, પણ કાચું રહી ગયું. ફરી વાર જન્મ લે ને તો પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન જાય નહીં. આપણા મનમાં થાય તો જન્મ તરત યાદ રહેતું છે, સીધું યાદ તો ન રહે, પણ આ વિદ્યાર્થી બેઠાને ખબર હોય કોઈ વસ્તુ એને બરાબર ગોખી કાઢી હોય, પછી બે ચાર મહિના ન યાદ કરી ભૂલી જાય, પણ ગોખો બે એટલે બીજી સેકન્ડે બીજો એક મહિનામાં તૈયાર કરી દઉં, એક કલાકમાં કે એક દિવસમાં ગોખી નાખે. સમજાય છે તમને વાત? સમજાય. એમ આગલા જન્મનો જે દાખલો છે, જાય નહીં માને આ ફેરી જન્મ ધારણ કરે, એ બે વરણ હોય તો એને સાધુને ભાળીને હેત થાય, દોડીને સાધુ પાસે જાય, દોડીને ભગવાનને દર્શને જાય, ભગવાનને દંડ પ્રણામ કરે, આગલા જન્મનો દાખલો એને જ્ઞાન તાજું થાય છે. અને બાકીના તમે ચાર વરણ કાંડું પકડો તો રાડે રાડ કરીને ટાટિયા પછાડે કહો, એ નવો દાખલો બિચારા. સ્વામી કે આગલું જ્ઞાન કોઈ દી જાતું નથી, પુરુષોત્તમ નારાયણનો જે નિશ્ચય થયો હોય, કદાચ કોઈ કસર ટાળવાને માટે એને જન્મ લેવો પડે, પણ જ્ઞાન જાય નહીં. જોકે ભક્તો, ઉપાસનાની બાબતની કસર ટાળવી મહાગહન છે, પણ તોય ભગવાન કૃપા કરીને ક્યારેક જન્મ આપે. વડનગર વિસનગરની અંદર ઈશ્વરચંદાસ સ્વામી હતા, એક સ્વાની માજન સભામાં આવે અને કથામાં બેહે, પણ સ્વામી શ્લોક બોલે ને સ્વામીને હારારી માળો બોલી જાય. બોલો, ગમે શ્લોક સ્વામી બોલે નહીં, હારો જ બોલી જાય. ગામના બધાને ઓળખે કે આ ફલાણા માજનો છોકરો છે. બધા વિચાર કરે, માળો આ કોઈ દી સંસ્કૃત ભણ્યો નથી, માણે બે ચોપડી ભણ્યો, આને બધા શ્લોક ક્યાંથી કંઠસ્થ થઈ ગયા. એક દાડો સ્વામીને પૂછ્યું, ભક્તો સ્વામીને કે સ્વામી આ માજનના છોકરાને બધા શ્લોક કેમ કંઠસ્થ છે, તમે ગમે બોલો તો બોલી જાય. ઈશ્વર ચરણદાસ સ્વામી કે એને પૂછ્યું, કેમ તો તમને કહું, એ આ પાડે ને તો કહું કેમ બોલે છે. પૂછ્યું તો હું કામ શ્લોક બોલશે સ્વામીને કેવું છે કહી દે, તો કા કહી દો ને. ત્યારે સ્વામી કે શ્લોક એટલા માટે બોલે છે, આ મારના સમકાલીન સમયમાં બ્રહ્મચારી હતો, મારનો મુંડેલો હતો, સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો, પણ મારની સર્વોપરી નિષ્ઠા દ્રઢ ન થઈ. એ નિષ્ઠા દ્રઢ કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણે દયા કરીને ફરીવાર એને માણા બનાવ્યો, માજન બનાવ્યો. હવે મારો સમાગમ કરીને સ્વામી કે સર્વોપરી નિષ્ઠા દ્રઢ થાય ને પછી અક્ષરધામમાં જાહે. યાદ રાખજો, ઈશ્વર ચરણદાસ સ્વામી એટલે શેક ત્રીજા આચાર્ય વખતે થયા, અને કોને એનો સમાગમ કરતું હતું, મારનો મુંડેલ બ્રહ્મચારી. મારનો મુંડેલ બ્રહ્મચારી ઈશ્વર ચરણદાસ સ્વામીનો સમાગમ કરે ત્યારે અક્ષરધામના દરવાજા ખુલ્લા થાય. સમજાય છે? એટલે કોને કોનો સમાગમ કરવો પડે કાંઈ નિર્ધાર નહીં. વાત સમજાય ત્યારે જીવને ખબર પડે કે આ સમાગમથી મારી આ સ્થિતિ પ્રાપ્ત થઈ, આ સમાગમથી મારી આ સ્થિતિ પ્રાપ્ત થઈ. ભગવાનના ભક્તો, મોક્ષના પથમાં ક્યારે જોશો નહીં કે આ નાનો છે કે મોટો છે, એની પાસે મને પ્રાપ્ત શું થાય છે, બસ એક લક્ષ્ય રાખજો. તમે વિચારો, આત્માનંદ સ્વામી જેવા રામાનંદ સ્વામીના જૂના શિષ્ય કોણ આખા સંપ્રદાયમાં, જૂના જૂના સાધુ કોણ, ભાયતમાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભાયતમાનંદ સ્વામી જે શબ્દ કહો તે રામાનંદ સ્વામીના પહેલા શિષ્ય. પણ તોય મહારાજે ગોપાળાનંદ સ્વામી સાથે અગત્યને મોકલ્યા, જોકે એને નાતો ઘણી પાડી હતી, મહારાજ રહેવા દો ને, કોઈ બીજાને મોટેરા કરીને મોકલો ને ગોપાળાનંદ સ્વામીને તો કાલે સાધુ કર્યા છે. અને મહારાજ તમે એને મોટેરા કરીને મોકલા, 30 સાધુ બીજા કોકને મોટેરા કરીને મોકલો ને, સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા મોટા મોટાને ખમતી ધરને હારે મોકલેલા. મહારાજ આમાંથી કોકને મોટા કરીને મોકલો ને, મહારાજ કે આમે જે કર્યું બરાબર છે, ગોપાળાનંદ સ્વામી મોટેરે રહેશે ને સ્વામી જ વાતો કરશે. અને અગત્યરાય ગયા અને ગોપાળાનંદ સ્વામી વાતો શરૂ કરી. બે ત્રણ દાડા તો સ્વામી આજ્ઞા ઉપર વાતો કરી, ધર્મ નિયમની વાતો કરી, પછી સ્વામી પોતાના અંગ ઉપર ગયા અને સર્વોપરી નિષ્ઠાની જેમ છેમ જ્યારે બોથરાટી બોલાવવા માંડ્યા, ભાયતમાનંદ સ્વામી બે ચાર દાડા તો પરસ્યો વળવા માંડ્યો. હતા રામાનંદ સ્વામી મૂંડેલા, બોલો, બે ચાર દાડા તો પરસ્યો વળવા માંડ્યો, પણ સાંભળતા સાંભળતા સેટિંગ થવા માંડ્યું. અને 15 દાડા થયા, નિત્યનો ક્રમ હતો, આત્માનંદ સ્વામી પૂજા કરવા બેહે ને ત્યારે ગોપાળાનંદ સ્વામીની પૂજામાં દંડવટ કરવા માટે જાય, કારણ કે આત્માનંદ સ્વામીની ઉંમર મોટી, ગોપાળાનંદ સ્વામી નાની, રોજ દંડવટ કરવા માટે જાય. પણ આ ઘટના ઘટી, વહેલા જાગ્યા ભાઈતમાનંદ સ્વામી, નાય ધોઈને તૈયાર થઈ ગયા, ગોપાળાનંદ સ્વામીને ચાન્સ ન આપ્યો દંડવટ કરવાનો, પોતે ઝડપી લીધો. અને ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા ત્યાં પગ્યા ને ભખોભેક મીડા દંડવટ કરવા. ગોપાળાનંદ સ્વામી કે હા સ્વામી, આ શું આદરી, આ અવળી ગંગા કાં વહી, તો અત્યાર સુધી જ અવળી વહેતી જ આ સોળી વહી કે. સ્વામી રામાનંદ સ્વામીનો મુંડેલો હતો મારનો ગુરુ ભાઈ, મોટો ભાઈ બની રહ્યો, પણ તમે જો ન મળ્યા હોત, તમારો સમાગમ ન કર્યો હોત તો સ્વામી કાચે કાચો મરી જાત. મહારાજ કેવડા મોટા ભગવાન ઓળખી જ ન શકત. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત બતાવે કે આગલા જન્મનું જ્ઞાન જીવાત્માને રહે છે, પણ એ પ્રગટ થયો મોકો જ્યારે મળે એટલે તુરંત એ જ્ઞાન પ્રગટ થાય છે. ને કોઈક ઉપરથી ત્યાગી જેવો જણાય પણ માહી બળ ન હોય, ને કોઈક ઉપરથી તો ન જણાય પણ માહી બળ્યો બહુ હોય. તે જેમ જેમ સત્સંગ કરતો જાય તેમ તેમ વધતો જાય. સ્વામી કે ઉપરથી કોઈ ઘણો ત્યાગ વૈરાગ્યવાળો દેખાતો પણ ઉપરથી હોય, અંદરથી બળ ન હોય ભગવાનને પામી જવાનું કે નિયમ ધર્મનું પાલન કરવાનું. અને ઉપરથી કોઈ સામાન્ય દેખાતો પણ અંદરથી જીવમાં જબરું બળ હોય. અને જેને જીવમાં જબરું બળ છે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ એનું બળ વૃદ્ધિને પામતું જાય, વૃદ્ધિને પામતું જાય છે. અને જ્યાં સુધી પંચવિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી રૂપિયા પૈસા તથા સેવક આદિકમાંથી પ્રીતિ નિસરે નહીં. માળું જબરું બતાવ્યું વિનુભાઈ, કોઈને મૂક્યા નહીં. જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ, યાદ રાખ, પંચ વિષય શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયમાં સમય કે જ્યાં સુધી પ્રીતિ છે ત્યાં સુધી રૂપિયા પૈસા તથા સેવક, રૂપિયા પૈસા બે અલગ કર્યું સમય. એટલે કહેવાનો ધન દોલત કે કોઈ પણ પદાર્થમાંથી પ્રીતિ ટળે નહીં, સેવકમાંથી પ્રીતિ ન ટળે, સંતાનમાંથી પ્રીતિ ન ટળે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ છે. એટલે એનો મતલબ જેને ધનમાંથી પ્રીતિ તોડી હોય, જેને પદાર્થમાંથી પ્રીતિ તોડી હોય, જેને પુત્ર પરિવારમાંથી પ્રીતિ તોડી હોય, ત્યાગી હોય અને શિષ્યમાંથી આશક્તિ તોડી હોય, તો એણે પ્રથમ પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી પડે. એ તમને સીધી વાત જલ્દી નહીં સમજાય. એ પ્રીતિ તોડેલો છે કેમ એ ખબર કેમ પડે? ખબર, એ તમે કોક સાધુમાં હેતવાળા હો ને એની પાસેથી બીજાની પાસે જાય ને ત્યારે પછી પ્રીતિ છે કેમ એ ખબર પડે. સમજાય તમને? જો પંચવિષયમાંથી પ્રીતિ તોડી નાખી હોય ને કોઈ હારા સાધુ ભેગો જાય ને ન્યાજ ને ભજન કરે, સારું, ભલે ને ભજન કરતો, એને વાંધો ન આવે. અને જો એમ ન થાય તો ધમ પછાડા થાય. જો પંચવિષયમાં પ્રીતિ ન તૂટી હોય તો યાદ રાખજો, ત્યાગીને ત્યાગી શિષ્ય કરતા ગ્રહસ્થ શિષ્યમાં પ્રીતિ તોડી મને એમ છે વધારે કઠણ છે. સમજાય? રૂપિયામાંથી પ્રીતિ તોડનારો મળે પણ રૂપિયા વાળામાંથી પ્રીતિ તોડી બહુ કઠણ છે. પંચ વિષયમાંથી પ્રીતિ તોડી શકે, રૂપિયામાંથી તોડી શકે, રૂપિયા વાળામાંથી પ્રીતિ તોડી શકે અને એક પુરુષોત્તમ નારાયણની સાથે જોડી શકે. એની સાથે એને નાતો હોય, જેને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની સાથે નાતો, એની સાથે મારો નાતો, એ રૂપિયાવાળો હોય તોય ભલે, અમીર હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે, અને આમ રાખે એ સુખ્યો રહે. અને પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી બહુ ગહન કામ છે. પંચ વિષયમાં પ્રીતિ જો તૂટી ગઈ હોત ને આ સંપ્રદાયમાં થી, તો આ વિશેષ કરીને સ્વામી છે ને ત્યાગી માટે લખેલું છે. રૂપિયા પૈસા ને સેવક શબ્દ મૂક્યો. તોડી જો નાખ્યો હોત તો સંપ્રદાયમાં જબરું સુખ હોત. સાધુ કે બંધાણ જ ન હોત તો આહા સંપ્રદાય કયા ફલકે પહોંચ્યો હોત કહો તમે? પણ ઝૂંપડી છોડીને સ્થાનમાં બંધાણા, બોલો, પુત્ર પરિવારને છોડી, સંતાનને છોડી અને શિષ્યમાં બંધાણા. અને માયાભાઈ બલબલાને બલબલી જગ્યાએ બેન દી, બોલો, ક્યાંય નો બંધાય. યાદ રહો, ક્યાંય નો બંધાય એ જ પરમાત્માને પામી શકે. પંચ વિષયમાં જ પ્રીતિ તોડે એ જ ક્યાંય ન બંધાય. ને તો ન બંધાય, માફ કરજો, તમને કદાચ નવાઈ લાગશે. આપણે નક્કી કર્યું ને અને આપણે ડિક્લેર કરી દીધું કે આ સરદાર જુનાગઢ દેશને બિનશરતે સોંપી દીધું. પછી નહીં નહીં તો પછી એક સાધુન મને ફોન આવ્યો, મને કહે પણ એવું ન હોપાય ગયા. એમ હોપી દેવા આપણી કેટલી મહેનત, હરિભક્તો જ કીધા, હરિભક્તો અમુક અમુક કીધું, પણ કેટલાય ગ્રસ્થ ભક્તની જેમ ત્યાગી મળ્યા કેવા ન હોપાય એમ ભલામણા. પછી આ શિષ્ય આટલા બધા શિષ્યોનું શું થાય? મેં કીધું ભલામણા એને પૂછો તો ખરે કોને આધારે સાધુ થઈ, સરદારને આધાર નહીં થયા, સ્વામિનારાયણને આધારે થયા. અને એવા માયકાંગલા નથી કે એના માટે અમારે સ્થાન નક્કી કરીને જીપી જવું પડે, એવા માયકાંગલા નથી. અનભક્તો માયક આંગલા હોવા પણ ન જોઈએ. હું તમે કહો છો, મને સિકંદરનો એક પ્રસંગ બહુ ગમે છે, બહુ જ ગમે એટલે કહું છું. સિકંદરના બાપ એકવાર મોટું રાજ જીતીને આવ્યા અને આખા રાજ રજવાડાની અંદર જય જયકાર થતો હતો અને વિધ વિધ વસ્તુ ભેટ બધી અર્પણ થતી. સિકંદર એક બાજુ ઉભો ઉભો રોતો હતો, યાદ રાખ સિકંદર એકનો એક દીકરો હતો. બધા રાજ રજવાડાની અંદર જાહોજલાલે આનંદ કિલોલ કરીને સિકંદર એક બાજુ ઉભો ઉભો રોતો હતો, ને ત્યારે આનંદ હોવો જોઈએ ને, રોતો હતો. એને પ્રધાનજી પૂછ્યું, પણ એલા સિકંદરજી આજ તો બધા આનંદ કિલોલ કરી રહ્યા, તમારા પિતાશ્રી આવડું મોટું રજવાડું જીતીને આવ્યા અને તમે કાં રો રહ્યા છો, રડો શા માટે? અંતર સિકંદરના મોઢામાં અદ્ભુત શબ્દો નીકળ્યા હતા. સિકંદરી કહે, બધું મારો બાપ જીતી જાહે તો પછી હું શું જીતીશ? સમજાય તમને? બધું આપણે નિર્માણ કરીને આપી દઉં તો પછી એ શું કરશે બિચારા? એની શક્તિ કેમ નિખારને પામશે કહો? બધું રેડીમેડ કરીને જાઓ તો માટે ક્યાંય ન બંધાવ. તમને કહું છું, છોકરામાં બંધાતા નહીં, છોકરામાં બંધાતા નહીં, ધન દોલતમાં બંધાતા નહીં. તમારી ફરજ આવતી ભણાવી ગણાવીને તૈયારી કરે ને એકાદ બંગલો બનાવીને હોત દેવા, પછી એની એની પેઢીને એની વળતી પેઢીને શું થાય એની ચિંતા ન કરવી રઘુભાઈ. અને પછી જેટલું ઉદ્ધાર કમાવો ને બધું ભગવાન અર્થે વાપરી નાખવાનું. વાપરે તો છે પણ કેટલા ખબર હો કમાય ને, ત્યારે માંડ પાંચ હાથ દહ દહે તેમ તો ઘણું વાપરી નાખ્યું. એમ હો માંથી પછા વપરાય ને ત્યારે વાપર્યું કે શું કહો તમે? ઈ લેવલે પોગવાનું. ક્યાં લેવલે કરશનભાઈ? આ બધા રૂપિયાવાળા તમને આ લાગે બધા નાના નાના, પણ ભૂકા કાઢે એવા રૂપિયાવાળા બોલો. અને આ બધા ધારણ તો સંપદન ઉત્થાન કરી નાખે એટલા રૂપિયા ઠાકોરજી આપ્યા છે. આમાં ઘણા બધા બહુ રૂપિયાવાળા બધા બેઠા છે. એ રૂપિયાવાળાને કહું છું, તમે વાપરજો, તમારે હાથે વાપર્યા તે રૂપિયા, ન વાપર્યા તો કાગળિયા. મર્યા પછી કાગળિયા નહીં. હે, હું તો એમ કહું, તમે તમારા હાથે રૂપિયા વાપરો તો તમે ડાહ્યા, ન વાપરો તો ગાંડા. રૂપિયા ભેગા કરી કરી વાપરીને ગાંડો ન કહેવાય. ગાંડા માણસ શું કરે તમને ખબર? બજારે તો આમ નીકળ્યા હોય એ કાગળિયા ભેગા કરી કરીને લૂંચા ભેળા કરી કરીને કોથળો ભરતા હોય, કાગળિયા ને પ્લાસ્ટિક ને બધું આમ કોથળા ભરતા હોય. એમાંથી એને કઈ ઉપજવાનું? હે, તો મર્યા પછી તમારા રૂપિયાને તમારે કઈ ઉપજવાનું? કઈ ઉપજવાનું? ઈ ગાંડો ને આ ગાંડો, ઈ અનબેલેન્સ ગાંડો ને આ બેલેન્સ વાળો ગાંડો, બાકી બે ગાંડા. સ્વામી કે પંચવિશમાંથી પ્રીતિ ન તૂટે ત્યાં સુધી ધનમાંથી પૈસામાંથી સેવકમાંથી પ્રીતિ કોઈ દી ન તૂટે. જ્યારે પંચવિશમાંથી પ્રીતિ ઉખડે ત્યારે બધાયમાંથી પ્રીતિ તૂટે. અને સ્ત્રી થકી કાળી નાંગણીની પેઠે બીવું, મિષ્ટ ભોજન થકી દેહાભિમાની જનના સંઘની પેઠે બીવું, અને જન સંસદી તથા સભાના ડોળમાં ભળવું નહીં, ની પ્રીતિ રહિત રહેવું તથા પુરંજની બુદ્ધિનો ફેલાવો ન કરવો ને વિસ્તાર સંકેલવો. બહુ સરસ સ્વામી કે. તમે નહીં બહુ, તમે સાંભળતા ને ખાલી, હું તો બોલી જાઉં છું. તમારે કાન ખુલે ક્યાં તમે બધું સાંભળો છો? ખુલાય તો બધું સાંભળો છો, તોય નથી સાંભળતા. અહીં થોડું ઘણું કેટલી મહેનત કરીને સાંભળાવે ને તે બહાર જતા ડિલીટ કરી નાખો છો. ભાઈ કે આ સાંભળેલું જો રહી જાય તો મને નથી લાગતો એ કે ઘેરે જાય. સાંભળેલું જો રહી જાય તો મને નથી લાગતો એ કે ઘેરે જઈ શકે. જઈ શકે હે? શું ઘેરે છે કહો તમે? તમે કહો શું છે ઘેરે? હે, એમાં શું ડાયટ કહો તમે? તમે કહો શું છે કહો? એમાં શું તમે માલ માન્યો કહો? લ્યો ઘેરે જાવ, ઘૂસતા આવે ક્યાં ગયા હતા અત્યાર સુધી ટોચાણા નહીં? ત્યારે સાધુને કોઈ તોકાર કરે ક્યાં જોયેલો કોઈ દાડો? સ્વામી કાંઈ જોશે? સ્વામી હું ફ્રૂટ લેતો આવું? સ્વામી મારી રસોઈ લેશો? સ્વામી મારી રસોઈ લે? સ્વામી મારી ઘેરે પધરામણી કરવા આવજો? તમને કોઈ દી કીધું? સ્વામીજી ને તો તમે તમારા ઘરવાળાના સ્વામી છો, છો કે નથી? હે, તો તમને કોઈ દી કીધું? સ્વામીજી ભોજન કરો પધારો, કીધું? જય નારાયણ ભગત, કીધું કોઈ દી? એટલે તમે નહીં સાંભળતા. અમારા સાધુની વાત છે એટલે કહી નાખું. આમાં લખ્યું છે, સ્ત્રી થકી કાળી નાંગણીની પેઠે બીવું. સાધુ પુરુષનું મન જો નારીમાં જાય તો સાધુનું સાધુત્વ પણ ક્યારેય ન ટકે, સાધુનું સાધુત્વ પણ ક્યારેય ન ટકે. અને ત્યાં સુધીની કોઈ નારીની પ્રશંસા કરે સાંભળવાનો પણ સંકલ્પ થાય ત્યારે સમજવું સાધુનું સાધુત્વ પણ વિદાય લઈ લેશે. સંપ્રદાયના ઇતિહાસોને યાદ કરો, મહારાજ વડોદરા પધાર્યા હોય અને મહારાજે વડોદરા નરેશ સૈયાજીરાવ સરકારની આગળ સંતોને કીધું સંતો કરો ગાવણું, અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ગાવણું કર્યું અને કીડી સખીએ પણ ગાવણું કર્યું અને અદ્ભુત ગાવણું કર્યું. કીડી સખી પ્રેમાનંદ સ્વામી કરતા કલાની અંદર ચઢિયાતા હતા, અદ્ભુત ગાવણું કર્યું અને સ્ત્રી ભક્તોની સભામાં વાહ 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 શબ્દો નીકળ્યા. કીડી સખીને વાહ છે, કીડી સખીને વાહ છે. અને એ શબ્દ જીવમાં ઘરી ગયો. ગઢપુર આવ્યા, મારને ખબર કીડી શીખીને એના જેવો સંકલ્પ મળ્યા થવા. વાહ બે વાહ, વાહ બે વાહ, હું તો અનેક નારીઓને રીઝાવી શકું એવો છું એમ મળ્યા સંકલ્પ થવા. મહારાજ એને ગાવાનો દે, પ્રેમાનંદ સ્વામી પાસે, બ્રહ્માનંદ સ્વામી પાસે, નિષ્કળાનંદ સ્વામી પાસે, મુક્તાનંદ સ્વામી પાસે રોજ ગવડાવે પણ કીડી શીખીને ન ગાવા દે. એક દાડો મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એનું માનનું અંગ છે, તમે નહીં ગાવા દો તો મૂળ ગામે જ જશે, માટે ગાવા દો. મહારાજ કહેવા, ગવડાવી તોય નિરર્થક છે, ન ગડાય તો નિરર્થક છે. સમજાય તમને? આવી દૂધ બગડી ગયું છે, હવે એમાંથી પેંડાય થાય એમ નથી, દૂધ પાકે થાય એમ નથી, એની કઢી થાય એમ નથી, હવે ઢોળાય જ જવાનું છે. મહારાજ કે હવે એમાં કાંઈ સાર નથી, કારણ કે એને હાશકારો થઈ ગયો, નારીના વખાણથી હાશકારો થઈ ગયો, માટે મહારાજ કે દૂધ બગડી ગયેલું છે, એમાંથી કાંઈ નહીં નીકળે. મુક્તાનંદ સ્વામી કે નહીં મહારાજ, કૃપા કરો ને ગાવા દે. મહારાજ કે સારું તો બોલાવો. અને કીડી સખીને મહારાજ કે ગાવ લ્યો. અને કીડી સખીએ પોતાની જેટલી કલા હતી બધી વાપરી નાખી, એવું ગાયું એવું ગાયું. પણ ગાવણું જ્યારે પૂરું થયું, એને આ જ ગાવામાં મારેને રાજી કરવાનું તાન નહોતું, પણ મારેને ખબર પાડી દઉં કે હું કેવો ગાયક છું. મારેના મુખમાંથી શબ્દો નીકળ્યા, આ તો મૂળ દ્વારના અવાજ જેવાનો અવાજ છે. અને કીડી સખીએ હાથમાં રહેલો સિતાર પછાડ્યો હેઠો અને ત્યાં હાલતા. મહારાજ કે કઈ બાજુ કીડી સખી? તો કે તૂટી મેર્યા, તમને રાજી કરવા માટે કેટલાય સિતારના તાર તોડી નાખ્યા, અહીં ક્યાં કદર છે? મહારાજ કે તો કઈ બાજુ જાહો? તો કે જ્યાં કદર થાય ત્યાં જાહો. મહારાજ કે પાછા વળો, કીડી સખી અમને કેવા જાણો? તમને ભગવાન જાણો છો. મહારાજ કે પણ અમે ગૌડાવશું તો ગાશો ને? મહારાજ કે મહારાજ પુહાઈ થાય, થાનારી થાય, પણ હવે તો નહીં જ રહેવાય. અને ભક્તો સંપદાનો ઇતિહાસ કે કીડી શીખી મારને છોડીને હાલ્યા ગયા છે અને હાથમાં પિત્તનો રોગ નીકળ્યો, પછી ગાય ન શક્યા, તોલેરની બજારોમાં રખડી રખડી ભટકી ભટકી જિંદગી પૂરી કરવી પડી. માટે સાધુનું મન જે દાડે નારીના સંકલ્પમાં વિટાણું, તે દાડે સાધુનું સાધુત્વ વિદાય લઈ લે. ક્યારેય પણ સાધુનું મન એ બાજુ ક્યારેય પણ ન ફરકવું જોઈએ, ક્યારેય નહીં. ફરક્યું એટલે પોતાનો મોક્ષમાં જબરું વિઘન થાય, જબરું વિઘન થાય. ઓલા જો ને ગુણાતીતાનંદ સ્વામીની ગયેલા ચરોતર બાજુ ગામડા ફરવા, એમાં આમ આમ બજારમાં નીકળ્યા ને, એક સ્ત્રીના મોઢામાંથી શબ્દ નીકળ્યો, એક સાધુ થોડીક ચામડી ધોળી અને જરાક પાછળ રહી ગયા એને ભાળી ગયા ને, એટલે પરસ્પર વાતો કરી, ઓહો હો આ તો કેવો રૂડો રૂપાળો, આપણા ભેગો ભળે એવો છે. એના શબ્દો અંડી ગયા, એના શબ્દો અડી ગયા. જૂનાગઢ આવ્યા, સ્વામીને કહે, સ્વામી પેટમાં દુખાવો બહુ થાય છે. સ્વામી કે લાવો પેટ છોડી દે, પેટ છોડી. પછી સ્વામી બીજેથી પૂછ્યું, કેમ કાંઈ ફેરફાર થયો? સ્વામીને કે ના સ્વામી, જરાય ફેરફાર નહીં થયો. થાય ફેરફાર? સ્વામી કે એમને એમ દુખે છે, એક મહિનો દુખ્યું. પછી સ્વામી કે સાધુરામ કાંઈ નથી થતું. ત્યારે સ્વામીને કે, સ્વામી સાચું કહું, તમે ગમે એટલું પેટ ચોળશો ને તો હવે સેટિંગ થાય એમ નથી, આ પેટ ચૂટી હવે ઠેકાણ આવે એમ નથી. સ્વામી મને સંકલ્પ થઈ ગયો છે, હું તો ગ્રસ્થમાં બહુ રૂડી રીતે ભળી ગયો એમ છું, માટે મારે સંસારમાં જવું પડશે. સ્વામી રોક્યા પણ ન રોકાણા, સંસારમાં ગયો ને હેરાન હેરાન થયો. પણ સ્વામી જે બ્રહ્મનિષ્ઠ સંતનો ત્યાગ એક નારીના શબ્દથી કરી દીધો. માટે સ્વામી કે નારીથી કાળી નાગણીની પેઠે બીવું, તમે બીતા રહેજો. હમ હમી રહ્યા જો ને, કાંઈ બોલતા નથી તે. અને મિષ્ટ ભોજનથી સ્વામી કહે દેહાભિમાની જણના સંઘની પેઠે બેવું. મિષ્ટ ભોજનથી સાધુ સદૈવ માટે ડરતું રહેવું જોઈએ. જો કે ભક્તો આપણી ઓરિજિનલતા હાવ વિખાઈ ગઈ, ભૂલાઈ ગઈ, ભૂસાઈ ગઈ. આપણી ઓરિજિનલતા હાવ ભૂસાઈ ગઈ. ઓરિજિનલતા આપણી કેવી અદ્ભુત હતી, મોટા સ્વામી કે અમે ગામડે ફરતા ને ત્યારે પછી કોઈ હરિભગત કે સ્વામી આજ પાકી રસો લેજો, સ્વામી માથે ઓઢી અને માળા મળે ફેરવવા. કૃપાનંદ સ્વામી વગેરે ગામડે ફરતા હોય ત્યારે કોઈ હરિભગત કે સ્વામી પાકી રસો લે, અને સ્વામી કે મેં પત્ર લખ્યો સ્વામીને જૂનાગઢ નેથી ઉત્તર આવશે ને ત્યારે પાકી રસો લઈશું, તો પત્ર જાય ને પત્ર પાછો એ પહેલાં ગામ છોડી દેવાનું હોય. મિષ્ટ ભોજનથી સાધુ પુરુષ સદૈવને માટે દૂર રહેતા, પણ આખો ટ્રેક બદલાઈ ગયો, આખો ટ્રેક બદલાઈ ગયો. રોજ રોજ વિવિધ પ્રકારના મિષ્ટ ભોજનો ક્યાં સુધી હરખું રહે કોજી રે કોઈ કાળે. સ્વામી વાત અમે લખ્યું, સ્વામી કે અમે ભુજમાં ગયા તે તુલસી જોતા હતા, નાના સાધુને કહ્યું જાઓ તુલસી લેતા આવો, તો તે તુલસી લેવા ગયા, જડ્યાની પાછા આવીને સ્વામીને કહે સ્વામી તુલસી નથી, અને એક તુલસી છે હુકાઈ ગયા. સ્વામી કે પાણી પાઉં પાણી પાઉં, અઠવાડિયું પાણી પાઈને તો નવા કોટા કાઢ્યા. એમ સ્વામી કે કામાદિક ન મૂળ બળી ગયેલા દેખાતા હશે, પરંતુ સારા સારા ભોજનથી હોજરીને ભરતો રહેશે, સ્વામી કે કામ કોટા કાઢશે. જેને બ્રહ્મચારી દીકને સિદ્ધ કરવું હોય એને મિષ્ટ ભોજનનો ત્યાગ રાખ્યો જ જોઈએ. દેહાભિમાની સંઘના સંઘની પેઠે બીવું, દેહાભિમાની માણસના સંઘની પેઠે બીવું એમ. પણ આજકાલ તો લોકો વાતને હાવ ભૂલી ગયા, અને અરે જગતમાં તો લોકો કે સાધ થવાનું તો સ્વામિનારાયણ હું કામ તો ઘારી પર લાડવા ખાવા મળે. અમે રસ્તે જતા ને તો એમ કે ચોખ્ખું ઘી ભલામણા હામો તો જો, વળાઈ ગયેલા ગાંઠે જેવા થઈ ગયા તોય ચોખ્ખું ઘી હામો તો જો જરાક, તો આંખી વીચીને ઠબકારી રાખજો. તે બહુ અદભુત વાત લઈ, ખરેખર મિષ્ટ ભોજનની અંદર આસક્ત બને એ પરમાત્માની અંદર ક્યારે પ્રીતિ ન બાંધી શકે. યાદ રાખજો, બધાય દોષમાંથી બહાર નીકળવાનું છે, પણ બધાનો રાજા કોઈ હોય ને તો દુનિયામાં કોઈને ખબર જ નથી. બધાને કોઈ રાજા હોય ને તો રસના ઇન્દ્રિય છે. કોણ છે રાજા? મહારાજ કે સર્વ ઇન્દ્રિયાણી જીયાની રસના તું વિશેષતઃ, બધી ઇન્દ્રિયોની જીતજો, રસનાને તો વિશેષ કરીને જીતજો. અને મધ્યના 16માં વચનામૃતમાં મહારાજ કે એક ઇન્દ્રિયો જીતાય તો બધી જીતાય જાય. એવી કઈ ઇન્દ્રિયો છે? કોઈ ઉત્તર ન આપી શકે મહારાજ કે એક રસના ઇન્દ્રિય જીતાય તો તમામ ઇન્દ્રિયો જીતાય જાય. આ તમે હોટલમાં ઘરી જાઓ છો તે ઘરમાં ખાવા નથી આપતા તમને, શું કહો? હે ઘરના એમ કે વ્યાતા થાવ, જાઓ જ્યાં ખાઈ લો ખાઈ લો, ઘરમાં નહીં ખરો ખાવા દો એમ કે, શું કામ હોટલમાં ઘરી જાઓ? કોણ લઈ જાય? ઓલે આમંત્રણ આપે છે કે તમને માલુમ થાય અમારી ઘેરે સરસ પવિત્ર પ્રસંગ છે હોટલમાં, તે તમે ભોજન કરવા માટે પધાર, આમંત્રણ આપ્યું કોઈ દી? કોણ તમને ઘસડી જાય છે? રસના ઇન્દ્રિય. અને રસના ઇન્દ્રિય ઘસડી જાય એટલે બાકીની બધી ઘસડી જાય. રસના ઇન્દ્રિયને જીતે તમે કલ્પના તો કરો, જેને સ્ત્રી કોને કહેવાય પુરુષ કોને કહેવાય એવું ભાન નહોતું, એવા એકલ શ્રંગીને સંસાર સુધી ઘસડી ગયું. કોણ ઘસડી ગયું? રસના ઇન્દ્રિય. માટે રસના ઇન્દ્રિયને જીતવી. જોકે મહારાજે તો બતાવ્યું છે સાધુ માટે, મહારાજ કે મિષ્ટ ભોજનથી સદૈવને માટે મારો ત્યાગી દૂર રહે. અરે અતિ કદાચ કોઈ હરિભગતનો આગ્રહ હોય ને તો દ્વાદશી પૂનમ અમાવાસ્યા જેવા પર્વને દીડે લગાર લે, એમાં જો એમાં જો પોતે પોતાનું ગુરુ થવું પડે. પીરસનાર તો પીરસવા નીકળે, પણ પોતાની ખુમારી જો વૈરાગની ખુમારી ભરેલી હોય તો આમ આડો પડી જાય નહીં, સિંહનાદ કરે નહીં. અમારે એક ભગતને છે ને પરાણે, એક સાધુ પીરસવા માટે આવ્યા, એને ના પાડીને તો પરાણે બે લાડવા પીરસી દીધા. પછી ઓલા સાધુ પીરસીને એ ગયા, પછી ભગતે લાડવા પથ્થરમાં લઈને ગટરમાં મૂકી દીધા. એ ફરી વાર આવ્યા ને તે પડખે બેઠેલો ભગત કે આ ભગતે લાડવા ગટરમાં મૂકી દીધા. ઓલા સ્વામી કે કેમ એલા ગટરમાં મૂકી દીધા? તો કે ઈ ગટર છે ને, આ ગટર જ છે ને. તો ઈ ભગવાન બજાય, સમજાણું? તઈ ભગવાન બજાય. આ કઈ થોડો જેવો તેવો માર્ગ છે? એ ખાય પીને તાકડતી ના કરો, જલસા કરો, એ માર્ગ નથી. આ માર્ગ શિરનો માર્ગ છે. ગમે તે આ માર્ગે હાલી જ ન હગે, યાદ રાખજો, હાલી જ ન હગે. ભગવાનને પામવાનું તાન જાગી એ જ હાલી હગે. જોકે ભક્તો ઘોર કળે કાળની અંદર આ બધા આ બેઠા છે ને, તમે જો એક એક જો શું કે ઓલા 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 ચણા શું કે બફાઈ ગયેલા શું કે સાંજે બોલ્યા ને હવાર થતું કે પોહી ગયેલા ચણ્યા જેવા છે ને બધા, જો પોહાઈ ગયેલા ચણ્યા જેવા છે ને, કે વણાઈ ગયેલા ગાંઠિયા જેવા. હું ઘણી વાર કહું છું આ બધાના પેટમાં સાધુ થયા તે દાડાના આજ સુધીમાં 2 કિલો મિષ્ટાન પેટમાં નથી ગયો છું. અને એટલે તમે આવો છો, એટલે તમે આવો છો, કારણ રૂડા રૂપાળા ભાળી નથી તમે આવતા, સમજાય છે? એટલે તમને મનમાં એમ થાય છે કે હાલો ત્યાં જાય, અને તમે આવો હૃદય ટાઢું થાય છે. એનું પણ કારણ એ જ છે, મારીની આજ્ઞા પડે એટલે ટાઢું થાય છે. બહુ અદભુત વાત સ્વામી વાતમ લખી રહ્યા છે. સ્વામી કે સ્ત્રી થકી કાળી નાંગણીની પેઠે બીવું, મિષ્ટ ભોજન થકી દેહીમાની જનના સંઘની પેઠે બીવું, અને જનસંસદી તથા સભાન ડોળમાં ભળવું નહીં. જનસંસદી એમ ભળવું નહીં. જનસંસદી એટલે બધા ગપ્પા મારતો ને આપણે અત્યારના લોકમાં, એમ કે તો આ ઓટા નહીં ભાંગતા, હા એ ઓટે બેહવું નહીં લોન ટૂંકમાં, એ જનસંસદી છે. અલગ મલગની આખી દુનિયાની પંચાયત કરતા બોલો, ઘરમાં કાંઈ ન હાલતું હોય, અને મોટે ભાગે એ જાજી પંચાયત કરતા હોય. અરે બીજાને ક્યાં કરો, મંદિરમાં ડખો કરવા આવે ને તમે જોજો, એને ઘરમાં નહીં હાલતું હોય, ઘરમાં ન હાલીને મંદિરમાં ડખો કરવા આવે, કારણ કે ઘેરે કાંઈ હાલે ને બીજો થાક્યો હોય, સમજણું, પણ અંદર કેટલું જીર્યું હોય કે પછી બારે એને ઠાલો મંદિરમાં. જનસંસદી, જન સમુદાય એકઠો થાય અને જગત બાજુ બીજા નંબરમાં, એના કરતા ઓટા કરતા તમને કોણ તો રાજકારણ, ઓટા કરતા પણ રાજકારણ. જનસંસદી છે, હજારો લોકો ભેળા થાય પણ એમાંથી કોઈને એવું તાન ખરું ભગવાનને પામી જવું, હે ભગવાનનો સંકલ્પ એ ખરો, મર્યા પશુનો એક એને સંકલ્પ એ ખરો. સ્વામી કે જ્યારે મોક્ષ ઈચ્છું એને એમાં ભળવું નહીં, મોક્ષને ઈચ્છે એમાં ભળે નહીં. જો કે ભક્તજનો ક્યારેક ક્યારેક આપણને દુઃખ થાય, આ સંપ્રદાય દિવ્ય થપાણા પછી અહીંયા ચૂંટણી છે ને એ ભયંકર જ છે કે હારી નથી, ચૂંટણી ભયંકર જ છે, એ જનસંસદી જ થઈ ગઈ, ભયંકર છે, હારી નથી. પણ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે જેથી કરીને એક દાડો એવો આવે આ સંપ્રદાયમાંથી ચૂંટણી જાય અને એકલો સત્સંગ ઊભો રહી જાય બસ, અને એકલો સત્સંગ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકે. સ્વામી કે જનસંસદીની અંદર ભળવું નહીં, સભાના ડોળમાં ભળવું નહીં, સભાના ડોળમાં ભળવું નહીં. સભાન ડોળમાં ન ભળવું એટલે સમુદાય ભેગો થાય અને એકબીજાની વાહવાહ જ ખાલી કરતા હોય, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને પરમાત્માને પામવાની વાત ન હોય, એ કદાચ ગમે એવડી મોટી સભા દેખાતી હોય સ્વામી કે સભાનો ડોળ છે એમાંય પણ ભળવું નહીં, સભાન ડોળમાંય ન ભળવું. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે સત્સંગ કોને કહેવાય? સ્વામી કે ભલે 2 જણા બેઠા હોય પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાતો થતી હોય, પરમાત્માને પામવાની વાત થતી હોય, નામ સભા છે, નામ સત્સંગ છે, અને એમ ન હોય ને કદાચ 1000ની પણ 50000 બેઠા હોય તોય પણ એ સ્વભાવનો ડોળ જ છે, એમાં કોઈ દી ભળવું નહીં જેને મોક્ષની ઈચ્છો એને. અને પ્રીતિ રહિત રહેવું, એના થકી વિરક્ત રહેવું, તથા પુરંજની, પુરંજ એટલે ઇન્દ્રિયો, એનો વિસ્તાર હંકેલો, બુદ્ધિનો વિસ્તાર પણ હંકેલો, બુદ્ધિને પરમાત્મા રાજી કરવા માટે વાપરવી, પણ બીજા ત્રીજા ફેલ માટે એને વાપરવી નહીં, એનો તમામનો વિસ્તાર સંકેલો. અને જે પંચ વિશે છે તે જીવને મુક્ત થવા દેતા નથી ને બધને બધ રાખે છે, માટે તેને જીત્યા વિને મુક્ત થવાય નહીં. બહુ સરસ વાત, કારણ ગોપાળાન સ્વામી એટલે મહારાજના અભિગમને સમજનારા સંત, બહુ આમ 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 બુદ્ધિનો ઉપયોગ કરજો ખબર પડશે. સ્વામી એમ ન કીધું મન છે જીવાત્માને બધનો બધ રાખે, કોણ રાખે છે? પંચ વિષય છે એ જીતાવા મહાકઠણ છે, જીવાત્માને સદૈવને માટે બધનો બધ રાખે, નહીં તો દુનિયા શું કહે છે? તમે ગીતાજી લો, મહાભારત લો, એક્સ વાય ઝેડ કોઈ પણ મહાપુરુષનું કથન લો, બધા શું કહે છે? મનને જીત્યા વિના મુક્ત નહીં થવાય, મન જ બધતાનું કારણ છે ને મન જ મુક્તતાનું કારણ છે, કહે છે કે નથી કહેતા? પણ અધૂરું સંશોધન છે, હું કહો તમે, હે એ અધૂરું સંશોધન છે. અને દવા અત્યાર સુધી એની જ થઈ, બોલો દવા શેની થઈ? મનને જીતો, મનને જીતો, મનને જીતો, એની જ દવા થઈ. મને જીવાત્માને બધ રાખે છે માટે મનને જીતો, એના જ માટે ઉપચારો થયા. પણ આપણા ઉપર કેટલી મોટી દયા કરી, અડધી રાત ઉપર 1.5 કલાક ગઈ, એટલે કેટલા વાગ્યા છે? 1:30 ઉપર 1.5 કલાક, એટલે રાતના 1:30 વાગે અનંત કરોડો બ્રહ્માના માલિક આપણે હાટું જાગ્યા, અને મહારાજે મૂળજી બ્રહ્મચારી કીધું, બ્રહ્મચારી જાઓ બધા સંતો બધા હરિભક્તો, અરે પાળા નહીં હત્યો, બ્રહ્મચારી બધાને બોલાય જાઓ મહારાજ. પણ અત્યારે મહારાજ કે અત્યારે શું કામ છે? મહારાજ કે મુક્ત થવાનો આઈડિયા બતાવો, ઉપાય બતાવો, મુક્ત કેમ થવાય. અને રાતે 1:30 વાગ્યા બધાને ભેગા કર્યા, બોલો. અને મહારાજ કે સાંભળો સાંભળો, મેં આજ બહુ વિચાર કર્યો, આ જીવ કેમ અનાદિકાળથી મુક્ત થતો ને ધકાધક થયો, જન્મે ને મરે, મરે ને જન્મે, જન્મે ને મરે, આમ કેમ થાય? મહારાજ કહે, એમ બહુ વિચાર કર્યો, પહેલાં મનમાં એમ તે અંતઃકરણ કારણભૂત છે, એટલે મન બુદ્ધિ ચિત્તને અહંકાર. પણ વિચાર કર્યો ને ત્યારે ખબર પડી એ કારણભૂત નથી. શાસ્ત્ર ભલે કે મન કારણભૂત, પણ મહારાજ કે કારણભૂત નથી. આજ મેં કારણ ગોતી કાઢ્યું, જીવાત્માને માથેથી જન્મ મરણ કેમ નથી રટતું, મુક્ત કેમ નથી થતું. મહારાજ કે આજ મેં કારણ શુદ્ધિ કાઢ્યું, બોલો. મહારાજ કે આજ વાત, પંચ વિષયમાં જીવાત્મા વગર વિચાર્યા પંચ વિષયને ગ્રહણ પંચ જ્ઞાન ઇન્દ્રિયોથી કરે છે, જેને કારણે અંતકરણ મલિન થાય છે, જીવ બધનો બધ રહે છે. મારે કે મન કારણભૂત નથી, પંચ વિષયને વગર વિચાર્યા ભોગવે છે. પંચ વિષયમાં આશક્તિ એ જ બધતાનું કારણ છે. અત્યાર સુધી દવા થાય, પણ કેવી રીતે ખબર? અમે આજે કાલે જ અમારે એક સ્વામી થોડો તાવ્યો હતો, એટલે મને કે દવા લઈ આવે. મેં કીધું તમે બ્લડ ટેસ્ટ કરાય, મને કે એમને લઈ આવ્યો. મેં કીધું એમનું લઈ આવવાનો કા અર્થ નહીં, બ્લડ ટેસ્ટ કરવો જોઈએ. અત્યાર સુધી શું થયું ખબર? બધા દવાઓ તો આપી, પણ બ્લડ ટેસ્ટ કરાવીને આપી. આને હું રોગ છે, ઓરિજિનલ રોગ જ ન પકડ્યો ને. દશા કેવી રીતે ખબર? આવ્યો તો ટાઇફોઇડ ને મેલેરિયાને ઇન્જેક્શન ઠપકારી રાખ્યા. મન દોષરૂપ, મન કારણભૂત, મન કારણભૂત, મનને ઠમઠોરી રાખ્યા. અને પંચ ઇન્દ્રિયો પોતાને ઠીક પડે વિષય ભોગવતી રહી, બેફામ બનીને પંચ વિષયને ભોગવતી રહી અને મનને ધોકાવી રાખ્યા. તે ભાઈ ટાઇફોઇડ તાવ અને મેલેરિયાને ઇન્જેક્શન એક ને પચાવી દેતો જાય, શું કર? હા, તમને એવું લાગે, જો મેલેરિયા હોય ને, ટાઇફોઇડ અને મેલેરિયાને ઇન્જેક્શન દે ને તો 10 મિનિટ 15 અડધો કલાક થોડીક રાહત જેવું દેખાય, સમજાય? હાવ નો હોય એમ ને, અડધો કલાક રાહત દેખાય, વળી પાછો અડધો કલાક પછી આવે. એમ કારણ બીજું હતું અને દવા બીજી થતી હતી. હતો ટાઇફોઇડ મેલેરિયાને ટીકડા અપાતા હતા, ઇન્જેક્શન અપાતા હતા, જેને કારણે થોડોક આઘો પાછો જીવ થાય, થોડું ઘણું આમાં હરખું લાગે, વળી પાછો પંચ વિષય બાદ જાય અને પાછો ગાંડો તૂર બની બેફામ બની જાય, જેને કારણે જીવ મુક્ત નહોતો થઈ શકતો. મહારાજના મનમાં વિચાર થયો, આટલા બધા જન્મ, 50 જેટલા જન્મ લીધા, કેટલા લીધા તમે, કેટલા લીધા? હે, 50 જન્મ નહીં લીધા હોય, એથી વધારે 60, એથી વધારે. મારાના વચન લાવો, ક્યાંકથી ગોતી, મારાના વચન લાવો, મારાના વચન લાવો, મારાના વચન લાવો, મારાના વચન લાવો, બોલો બોલો, કોક બોલો. અંતેનું છેલ્લું શું કહેશ કહો? સમુદ્રમાં જેટલું પાણી ભર્યું એટલું માનું દૂધ ધરી ગયો તો તમને કઈ અસર જાજી નથી? એટલા જન્મ. અને યાદ રાખજો, હજી હજી ઊંડા અવતરણ જરૂર છે એમાં. સમુદ્રમાં પાણી ભર્યું એટલું માનું દૂધ ધરી ગયો, હજી ઊંડા અવતરણ એટલા માટે જરૂર છે. 4 યોનિમાં એક જ યોનિમાં 1માં દૂધ છે, 3માં દૂધ નથી. એટલે આપણે આમ 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 હિસાબ કરીને તો 3 સમુદ્રને બદલે 4 સમુદ્ર ભરાય એટલું દૂધ ધાવે એટલો સમય ગયો, તો એ મુક્ત ન થયો. તો હું ન થયો મુક્ત ન થયો. કારણ શું? કોઈ દી કાંઈ દાખલો કર્યો જ નહીં હોય, કોઈ દી દવા કરી જ નહીં હોય, દવા કરી પણ ટ્રીટમેન્ટ કર્યા વિના નહીં કરી, સમજાણું? દવા કરી પણ આડે ધડ કરી, મારે જ કેવું ન હાલે, લાવો લેબોરેટરી જરાક તપાસ કરી, મારે બ્લડ ટેસ્ટ કર્યો, ખબર પડી આને તો ટાઇફોઇડ લાગુ પડ્યો છે, આને મેલેરિયા નથી, મન વાંકમાં નથી, પંચ વિષયની અંદર પંચ જ્ઞાન ઇન્દ્રિયો આધીન બની એનો વાંક છે. મારે કે ઠમઠોરો પંચ જ્ઞાન ઇન્દ્રિયોને, મનને નહીં. મારે કે મન તો સીધું દોર થઈ જ જાહે, કારણ કે મન છે ને ખરાબ નથી. તમને આ પડશે આધ્યાત્મિક લેવલમાં તમે ઊંડા ઉતરો ને તો યાદ રાખજો, મન છે ને એ સત્વગુણની પેદાશ છે. શું છે મન? કેવું છે? સત્વગુણની પેદાશ. સત્વગુણમાં શું? સમ, દમ, ક્ષમા, શાંતિ, તિતિક્ષા. મન સત્વગુણની પેદાશ, એટલે મનનો વાંક નથી. જ્યારે ઇન્દ્રિયો શાની પેદાશ છે? રજોગુણની. કોની પેદાશ? રજોગુણની. અને રજોગુણની પેદાશમાં કોઈ દિવસ સુખ ન હોય. મહારાજ કે મનને કારણે એનું બિચારાને ધોકાવી નાખ્યું ભોળું પાડીને. મન કારણભૂત નથી પણ પંચ જ્ઞાન ઇન્દ્રિયો કારણભૂત છે. મહારાજ કે આને ઠમઠોરો, આને ઠમઠોરશે એટલે બધું ઓટોમેટિક મહારાજ કે હરખું થઈ જશે. સ્વામી પણ એ જ કહી રહ્યા. સ્વામી કે પંચ વિષયને જીત્યા સિવાય કોઈ દી જીવાત્મા મુક્ત ન થાય, ન થાય અને ન જ થાય. બધ મટીને મુક્ત થવું હોય તો પંચ વિષય જે છે એને શુદ્ધ કરવા પડશે. પંચ જ્ઞાન ઇન્દ્રિયોની પાસે શુદ્ધ આહાર કરાવવો પડશે જો મુક્ત થવું હોય તો. અત્યારે ઠેરાવ કરવો પડશે, અત્યારથી નહીં જોવો નહીં જોઈએ. ભલા માણા કલાક કલાક બે બે કલાક ટીવી ડબલા આમ બેઠા રહ્યો પછી આંખ ક્યાંથી સીધી થાય કોજી? હે, પછી મનમાં એમ થાય બે કલાક હવે ફિલ્મ મજૂર લાવો ઘડી ઘડી માળા ફેરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય કોઈ દી? હે, કોઈ દી થાય? કોઈ કાળે બને? રીતિભાઈ થાય કોઈ દી? કાન પાસે નહીં સાંભળવાનું, સાંભળે રાખો બે બે કલાક ચાર ચાર કલાક. અને પછી તમને મનમાં એમ થાય કે સ્વામી ધ્યાનની બહુ મહત્તા કહેતા, લાવો માટે ધ્યાનમાં બેસી ધ્યાન થાય. હે, સંકલ્પ થાય, ધ્યાન ન થાય? થાય. એ હોટલમાં ઉભા બસ ઝાપટી લો જેમ તે એ રગડો અવેડા ને પાણી ને બધું. અને પછી મનમાં એમ વિચાર થાય સ્વામી પાંચ માનસી કીધી લાવો ઘડે પાંચસી ઠાકોર જમાડ દે, ઠાકોર જમાડો, વાતમાં હું માલ છે. થાય કોઈ દી? મારે કે કોઈ દી ન થાય. આ કોણ બોલ્યું છે? સર્વોપરી ભગવાન અને સર્વોપરી ભગવાનના સંત ગોપાળન સ્વામીના શબ્દો. પંચ વિષયને જીત્યા સિવાય મુક્ત ન થવાય, ન થવાય અને ન જ થવાય. કદાચ ગ્રસ્ત હોય તોય ભલે અને ત્યાગી હોય તોય ભલે, જો એને મુક્ત થવું એને પંચ વિષયને જીતવા પડે, જીતવા પડે અને જીતવા જ પડે. તમને મજા આવી ગઈ ને આ વાતમાં? હે, કેવું પડે? આ તાળીયું છે નહીં પડે ખબર નહીં કે આપણને, કારણ કે આપણે જે કરતા કરીશું પણ વળી પાછા ઉધડાય એને કરે તાળીયું પાડ લો ને એટલે બીજું તો કાંઈ ન કહે એવું નથી. તો ડાયા થઈ ગયો તમે, ડાયા હતા કરીને મોકલ્યા ઘેરેથી. એકલા આવ્યા છે? એકલા એકલા આવ્યા છે? એકલા રઘુભાઈ એકલા આવ્યા છે? સારું કહેવાય. તમારે તો બઢાળ્યો સત્સંગ છે એટલે બહુ સારું કહેવાય. ન સારું કહેવાય? અને આત્મજ્ઞાન તથા વૈરાગ્ય આદિ સર્વે સાધન છે તે મહાત્મા સેજ્ય ભક્તિ તેને અર્થે છે. આ બહુ મહત્વનો પોઈન્ટ. આત્મજ્ઞાન વૈરાગ્ય આદિ સર્વે સાધન તે મહાત્મા સેજ ભક્તિ અર્થે, એટલે વૈરાગ રાખવો કે આત્મનિષ્ઠા દ્રઢ કરવી, ધર્મનું પાલન કરવું વગેરે વગેરે. શું કામ કરવું? તો કે ભક્તિનો ફણગો દિવ્ય ફૂટે એટલા હાટું કરવું. પોહા એટલો વૈરાગ રાખે ને પોહા એવો જ્ઞાની બને ને પોહા એવો ધર્મનું પાલન કરે પણ તો એ મુક્તિ ન થાય. મુક્તિનું કારણ ભક્તિ છે, મુક્તિનું કારણ ભક્તિ છે. પણ યાદ રાખજો એ ભક્તિ અતિ કોમળ છે. કેવી છે? અતિ કોમળ છે. ભક્તિ નિર્વિઘ્ન જો પાર ઉતારી હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય વૈરાગ્ય ત્રણેયની વાડ જોઈએ. કારણ કે આ ત્રણેય છે ને થોડા બરડ છે. વૈરાગ કેવો છે? કડક ખરો કે નહીં? હે, ધર્મ કેવો છે? થોડોક આમ મજબૂત ખરો કે નહીં? ધર્મ જ્ઞાન વૈરાગ ત્રણેય બરડ છે, ભક્તિ તે કોમળ છે. ભક્તિને હેમ ખેમ પાર જ ઉતાર્યું હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ ત્રણેયની વાડ કરવી પડે. આ લૌકિક દ્રષ્ટાંત પ્રમાણે કેરી ક્યાં આવે? આંબે આવે ને. આંબાના છોડને ઉછેરવો હોય તો શું કરવું પડે? ચારે બાજુ વાડ કરવી પડે. કેરી વાડી આવી? કેરી ક્યાં આવી? આંબે આવી. તો કેરી આંબે આવી એમાં વાડનો કાંઈ સપોર્ટ ખરો? એનો હિસ્સો ખરો કાંઈ અંદર? કેરી ક્યાં આવી? આંબે આવી. પણ એમાં એમાં કાંઈ ભાગ ખરો વાડનો? જો વાડ ન હોત તો આંબે જ કેરી આવવાની હતી, પણ ઢોરા પશુઓ આંબા રહેવા દેત નહીં, ખાઈ જાત, તો તો આંબે કેરી આવત નહીં એમ કામ ક્રોધ લોભ શ્વાસ ને મન આ બધા રખડતા ઢોરા છે. શું છે? હે રેઢિયા ઢોર છે બધા. એ ભક્તિને કોઈ દી ફળ આવવા દે નહીં. ભક્તિનું ફળ લાવવું હોય, ફળ પરમાત્માની મૂર્તિ છે. ભક્તિની અંદર જો ફળ લાવવું હોય તો એ ભક્તિ રૂપી આંબાને નિર્વિઘ્ન રાખવા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાડ કરવી પડે, કરવી પડે ને કરવી જ પડે. મહારાજે ચોખ્ખું સ્પષ્ટ લખ્યું, મહારાજ કોઈ કે મહારાજ નારાયણ કીતા કે કોઈ તમને એમ કે બ્રહ્મચર્યાની પ્રધાનની સાધનાની વિનય વચેત સદ્ય મહાફલામ ભક્તિ સ્વસ્મય ક્વચિત ઉપાધી ચેત. મહારાજ કે કોઈ તમને એમ કે ધર્મ નિયમ પાલન કરવાની કાંઈ જરૂર નથી, બ્રહ્મચર્ય આદિ પાલન કરવાની કાંઈ જરૂર નથી, આપણે અંતર ભજન જીક બોલાવી રાખો ને. મહારાજ કે એવો ઉપદેશનો કરનારો કોઈ મળે એની ભક્તિનો ત્યાગ કરજો, એનો ત્યાગ કરી દેજો. યાદ રાખજો, ફરીવાર કહું કે પરમાત્માની મૂર્તિ રૂપી ફળ તો ભક્તિના માધ્યમથી જ આવે, પરંતુ એ ફળ સુધી ભક્તિને પહોંચાડવા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાડની અતિ આવશ્યકતા છે. એ વાડ વિના ક્યારેય પણ પરમાત્માની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ ભક્તિના માધ્યમથી થઈ શકે નહીં. અહીંયા પણ સ્વામી એ જ બતાવી રહ્યા છે. સ્વામી કહે આત્મજ્ઞાન તથા વૈરાગ્યાદિક સર્વે સાધન તે મહાત્મા છે, ભક્તિ તેને અર્થે છે, ને ત્યાગ તો તેનું નામ જ ઇન્દ્રલોકને પામીને પણ બંધાય નહીં. અન્નમ ત્યાગ, ઇન્દ્રલોકને પામીને પણ બંધાય ને અન્નમ ત્યાગ. બાકી આપણે ઘણી ફેર નથી કહેતા મોઢામ દાંતનો ને પછી એમ કે આપણે શેરડી નથી ખાતું, છે નહીં ખાવા પા છીપુ જેવા દાંત હોય એમ કે આમાં શું ખાવ, એમનામ વૈરા અણકોટ જેવો અણકોટ એમને આખે આખો વહી જાય અને પીરસો માટે નીકળે સિંહની જેમ નાદ નાખે નહીં, એમનામ વૈરા એમનામ ત્યાગ. જોકે હમણાં અમારે એક ફેરી મહાત્મા બધા જમવા બેઠા, બહારથી બધા આવ્યા હતા. હું સ્પેશિયલ મેં કીધું સંતોને, કીધું આજ તો મહાત્મા માટે મેસુ બનાવો, મેસુ બનાવ્યો પણ પીરસોને રાડ નાખશે નહીં. મેં કીધું જબરા ત્યાગી, જબરા વૈરાગી, આડો ધાર્યા કરતા અલગ નીકળ્યું. પછી પીરસતા પીરસતા છેલ્લે મેં પૂછ પણ એકાદત કોકલી કે પણ બધા ડાયાબિટીસ. એ કાંઈ ત્યાગ નથી, એ કાંઈ વૈરાગ નથી, સમજાય? ડાયાબિટીસનો લેશ ન હોય પરંતુ હૃદયમાં એમ થાય શ્રેષ્ઠ પદાર્થ તો મોક્ષમાં વિઘનરૂપ જ બને એમ સમજીને જેનો ત્યાગ રાખે એનું નામ સાચો ત્યાગ કહેવાય. ઇન્દ્રલોકને પામીને પણ બંધાયને પોહા એવા પદાર્થ મળે એની અંદર ક્યારે બંધાય નહીં. કોઈ પદાર્થ પોતાનું રાખવાનું મન કોઈ સંકલ્પ ન કરે, અરે સારું પદાર્થ રાખવાનું કોઈ સંકલ્પ, સહજ સંકલ્પ ન થાય. કોઈકની પાસે સારું પદાર્થ પોહે એવું ભળી જાય, કોઈકનું સારું કપડું ભાળી જાય, કોઈની સારી દાબળી ભાળી જાય, કોઈનું સારું પુસ્તક ભળી જાય, કોઈની સંકલ્પ ન થાય. હું તો એમ કહું ભક્તો ત્યાં સુધી આપણું મન સંકલ્પ ન કરવું જોઈએ. કોઈની પાસે કદાચ પ્રસાદીની સારી વસ્તુ ભાળી જાય ને તો આપણને સંકલ્પ ન થવો જોઈએ કે મને મળે. હા, પ્રસાદીની વસ્તુને પ્રેમથી દર્શન કરીએ, બાકી એને લેવાનો પણ સંકલ્પ છે એ પણ આશક્તિનો એક વિભાગ તો છે જ, એનો સંકલ્પ ન ઉઠવો જોઈએ. શું ભલામણ, આ પુરુષોત્તમ નારાયણ મળ્યા બસ બધું મળી ગયું, કશું બાકી નથી. મોજમાં ને મસ્તીમાં પુરુષોત્તમ નારાયણની મસ્તીમાં રહેવાનું. આવા મોટા ભગવાન મળ્યા તમે વિચારો તો ખરા. જે પુરુષોત્તમ નારાયણને મેળવવા માટે જુગો સુધી સાધના કર્યા પછી જેની ઝાંખી ન થાય, જેની ઝાંખી ન થાય એ પુરુષોત્તમ નારાયણ મુખોન મુખ મળ્યા, મુખોન મુખ મળ્યા. મહારાજ કહે તમને અમારી જે દાડે સમજ પડી જશે ને તે દાડે તમારે પંચવિષમત પ્રીતિ તોડવી નહીં પડે, તૂટી જશે એમ મહારાજ મધ્યના 13મા વચનમાં સ્પષ્ટ કીધું છે. એ બહુ સરસ વાત સ્વામી કહી રહ્યા છે. સ્વામી કે ઇન્દ્રલોકને પામીને પણ ન બંધાય ને પાછો નિસરી આવે તેને કહીએ, તેને ત્યાગ કહીએ, ને શુભ કર્મને અર્થે યત્ન કરે પણ જો ન બને આવે તો હર્ષોક ન કરે. શુભ કર્મ કરવા માટે યત્ન કરે, ન બને આવે તો હર્ષોક ન કરે, યાદ રાખો. બહુ સ્પષ્ટ વાત આ સમજવા મળે એવી છે. સારું કાર્ય કરવા માટે મહેનત તો કરવી, આવા ભગવાન આપણને મળ્યા હતી, ભગવાનને અન્ય જીવાત્માને ઓળખાવા માટે મહેનત તો કરવી, દાખલો કરવો, જીવને સત્સંગ કરાવો. પણ માનો કે આપણે મહેનત કરી બે ચાર વાર સુધી પછી કાંઈ ન વળ્યું અને કોઈને સત્સંગ ન થયો તો આપણે અરક્ષોક ન કરવો, નહીંતર કેવું થાય જીવને ખબર? મહેનત કરીને એમ વળતર ન મળે એટલે પોતે ઉદાસ થઈ જાય, સમી ના પાડે, ઉદાસ ન થવું. એની ચિંતા આપણે શું કામ? એ ભજન કરે તો ભલે, ન કરે તો ભલે, આપણે ભજન કર્યું આપણે ધાવાના. આપણી ફરજમાં આવતું હતું, મારે એની આજ્ઞા હતી. ગ્રસ્થ જેમ અન્નવસ્ત્ર કરીને તમારી સેવા કરે તેમ તમે એની કથાવાર્તા કરીને સેવા કરજો. પછી એ કથાવાર્તા સાંભળીને જીવન બદલાવે તો ભલે, ન બદલાવતો એની મરજી. નતર જીવને સામાન્ય પણ કેવું ખબર, પોતે કાંઈ કરતો ને સફળતા મળે તો વાહ વાહ, અને જ્યારે નિષ્ફળતા મળે એટલે હાવ શોકમાં ડૂબી જાય. બે ત્રણ વર્ષ પહેલાં એક હરિભગત મને ફોન કર્યો, મને કહે સ્વામી મારા ભાઈને તમે ફોન કરજો. મેં શું કામ છે? મને કહે ચૂંટણીમાં હારી ગયો ને તે ઘરની બહાર જ નથી નીકળતો અને કે આત્મહત્યા કરી લેવી. લે પછી મેં ફોન કર્યો, ફોન કરીને થોડી સાંખની બધી વાતો કરી. મેં કીધું ભલા માણા હાર્યા તોય હું, જીત્યા તોય હું, ભેંસ વેદ બેમાંથી એક જ આવે, કપાડે અને કપાડો આવે, ગધેડો થોડો આવે, કાં જીતે ને કાં તો હારે, બેમાંથી એક તો કીધું કાંઈ થાય જ નહીં. અને આપણે હારી ગયા કે ભારત દેશનું રાજ થોડું અટકી જવાનું છે અને આપણને કોઈ કાંઈ ગન મશીન મારી નાખવાના છે. ભલામણા હારી ગયા તો હારી ગયા, સામનું ભજન કરો ને મરી જવાનું, જીતેલા ને મરી જવાનું, આપણે મરી જવાનું છે. પછી મને કે હારું થયું તેમ વહેલો ફોન કર્યો કે નહી તો મેં તો નિર્ણય જ કરી નાખ્યો. કે બોલો સ્વામી, કઈ શુભ કાર્ય કરવા માટે યત્ન કરવો, ન બને આવે હરક્ષો કરવો નહીં. આજો જગન્નાથપુરીનું બંધ રીતે આમાં કોઈને ક્યાં દેખાય? હે, અને તમારે દીકરાને લગ્ન લેવાઈ ગયા હોય ને બધું હું કંઈ ખરીદાઈ ગયું ને કંકુતી લખાઈ ગયું ને પછી બંધ રહ્યું હોય તો હવે દુનિયાનું મોઢું હું દેખાડું? અરે ભલા પણ આપણે જેમ દેખાડો ને એમ દેખાડો, હું દેખાડું એટલે બંધ રહ્યું તો બંધ, એમાં કઈ મોટી વાત છે? એક ભગત આજે બપોર મને કે પણ ચાલુ થાય ને, મેં કીધું ઉપાધિ કામ તું કરી છે ભલામણ, એટલે તમને ઉપાધિ નથી. મને કે મેં પણ 1500 રૂપિયા ભર્યા છે. મેં તારી દિશા દુલા જેવી થઈ ને, ઓલા જો ને મહારાજ વન વિચરણમાં આવ્યા આવતા હતા, પછી વનની અંદર એક મહાત્મા ગામની બહાર વડલો હતો, વડલા નીચે રહેતા હતા. મહારાજ કે મહાત્માજી ઇધર ઈ રહેતે હો? તો કે ઇધર ઈ રહેતા હું. મહારાજ કે ભોજન કા ક્યા હોતા હૈ? તો ગાંવ સે કોઈ કભી કભી આદમી કોઈ લાતે હૈ તો ભોજન કરતે હૈ, નહીં તો એસે હી સો જાતે હૈ. મહારાજ કે ગામમાંથી 2-3 કિલોમીટર દૂર છે તો ભાઈ ગામમાં રહેવાય જાઓ ને? ત્યારે મહાત્માજી કે પણ ગામમાં હોય જતા વડલાનું શું થાય? મહારાજ કે 1000 વનવેલી છે એનું થાય, વડલાનું થાય. ત્યારે મહાત્માજી કે મગર એ બળતો મેને બોયા થા, આ વડલો મેં વાયો છે. કે એટલે બોલો એને એને આખી યાત્રા બંધ રહીને વાંધો નહીં, પણ એને 1500 હું બસી તમે 1500 રૂપિયા ભર્યા છે. મેં ચિંતા કરતા નહીં, પડ્યા રહેવા દેજો. ખાલી જગન્નાથપુરીનો ટાઈમનો કાર્યક્રમ બદલો છે, સમય બદલો છે, એ જગન્નાથપુરીનો મહોત્સવ બંધ નથી. મને કે હું લઈ જાઉં તો? મેં કે લઈ જાઉં તો લાઈનમાં ઊભા રહેજો. એ જૂનું જૂનું એમને પાસ કરી દીધું હોય તો જમા રહેવા દેજો, જે લઈ જાય ને પાછી. કારણ કે 9500 વેઇટિંગ લિસ્ટ છે. મેં કીધું વેઇટિંગ લિસ્ટમાં તમે 9500 પછી 9551માં તમારો નંબર લાગે તો લાગે. મને કે તો નથી લઈ જવા? મેં કીધું તો તમારી મરજી, તમને કહું તમે લઈ જાય ને છૂટ, ન લઈ જવાનું છૂટ, લઈ જાય ને વેઇટિંગ લિસ્ટમાં ઉભું રહી જવાનું, ન લઈ જવાનું રેગ્યુલર છે અમારે હે. પણ જો આમાં કોઈને આનંદ શોખ નથી, એમાં શેનો આનંદ? હે હમ તો ખુશી હૈ ઉસી મેં જિસમે તેરી રજા હૈ, હમે તો ઇધર બે વાહ વાહ ઉધર બે વાહ વાહ હૈ. બોધ બહુ સમય વાત કરે સ્વામી, કે શુભ કાર્ય કરવા માટે યત્ન કરીએ, ન બની આવત હરક્ષોક ન કરવો. અને જે પુરુષોત્તમનો અવતાર જીવના કલ્યાણ અર્થે દયાએ કરીને થાય છે તેમનું સામર્થ્ય વાર્તા તથા ભક્ત ઇત્યાદિ સર્વે તે બીજા જે આવિર્ભાવ અવતાર તે થકી વિલક્ષણ હોય છે તે ઉત્તમ મુમુક્ષના જાણ્યામાં આવે છે. આ પૃથ્વી પર ભગવાનના ઘણા બધા અવતારો થાય છે, પણ સ્વયં પુરુષોત્તમના અવતાર્યા પૃથ્વી પર આવે ત્યારે એના ઐશ્વર્યના ભક્તના ઐશ્વર્ય પ્રતાપ બધું અલૌકિક હોય છે. એના ભગત ભીમભાઈ સંકલ્પ કરે, અરે રે આ બિચારી કીડીઓનું શું થાય, આને માણાનો દેહ મળ્યો તો બધાની મુક્તિ થઈ જાય. આટલો જે સંકલ્પ કર્યો ત્યાં તો 1000 વિમાનો આવ્યા, એને કીડીઓ બધી દેહ મૂકી મૂકી અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી ભૂમાપુરુષના લોકમાં પહોંચી. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ભગતના સંકલ્પે થાય, બાકી કોઈના સંકલ્પે ન થાય, એના સંકલ્પ થાય. અરે જમપુરીમાં જ્યાં સ્વરૂપાનંદ સ્વામીને દયા ઉપજે, ઓહો આ અબજોની સંખ્યામાં બિચારા પાપી આત્માઓ જમપુરીમાં પીડાય રહી, આની મુક્તિ કેદી થશે? દયા આવતા સ્વામિનારાયણ 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 નામનો ઉદ્ઘોષ કરે, જમપુરી ખાલી થાય અને બધા જ આત્મા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી અને ભૂમાપુરુષના લોકમાં પહોંચી જાય. આ ભગવાન સ્વામિનારાયણ એના સંતના સંકલ્પે થાય, બાકી કદાચ કોઈ 1000 વર્ષ ઊંધે માથે લટકીને સાધના કરે ને એના સંકલ્પથી ન થાય. યાદ રાખજો, સાધનની મહત્તા નથી, પણ એ સાધ્ય તત્વ પુરુષોત્તમ નારીની મહત્તા છે. એના સંબંધને અવલંબન કરીને થાય, એનો સંબંધ કટ થાય ને તો કોઈથી ન થાય. એના સંબંધ જો કટ થાય તો કોઈથી, એ સંબંધની મહત્તા છે. અને ભક્તો, એને જેને જેને સંબંધ લાગુ પડે એનાથી બધાથી થાય. જે સંકલ્પ કરે એ બધો જ ઠાકોરજી પૂરો કરી દે, પણ સંબંધ એનો હોય ત્યાં સુધી. સંબંધ કટ થાય એટલે પીત્યું. શેખજી જો ને બોલ નતા ગુજરાતમાં ગયા, દેખે મેરે દાઢી નામે, શેખજી દાઢી આમાં જાય તો સમાધિયો થઈ જાય. બોલો, પછી શેખજીના મનમાં થઈ ગયું ભગવાન હોવ તો હોવ, એમ થઈ ગયા પછી બધાનું હાથનું ખાવા માંડ્યા, સ્ત્રીઓના સંકલ્પ કહેવા માંડ્યા, મનની વાતો કહેવા માંડ્યા. મારેને કોઈ કે ગઢપુર આવીને મારેને કીધું, મારા દેવલો શેખજી તો ગુજરાતમાં ભગવાન થઈ ગયો. અને મારાના મોઢામાં આટલા શબ્દ નીકળ્યા, ગમે તેમ તો જીવને. અને આટલા શબ્દ જ શ્રીજી મહારાજના મુખમાં નીકળ્યા અને ફ્યુઝ ખેંચાય અને બધો ધબડકો થઈ જાય. એમ શેખજીને ધબડકો આય, મોટી સભા ભરીને આવી બેઠા હતા. અને શેખજી થોડીક વાતો કરીને પછી કે દેખે મેરે દાઢી કે સામને, બધા હમણો જોઈ રહ્યા, કોઈને સમજી ન થઈ. શેખજી ફરી વાર બોલ્યા, દેખે મેરે દાઢી કે સામને, દેખે મેરે દાઢી કે સામને. એમાં આખા બોલોકો હોય તો ખરે, બે ચાર ઊભા થઈ ગયા. હું મંડી પીડે, દેખે દાઢી કે સામને, દેખે દાઢી કે સામને. દાઢી હામું જોઈ જોઈને તો કાંધે દુખવા મળી, કાંઈ નથી થતું. અને શેખજી સમજી ગયા, માયનો લાલ કોક મારા પાસે પગ્યો, ફ્યુઝ ખેંચી લીધો. એમ ભક્તો, આપણને કાયમ યાદ રહેવું જોઈએ કે જે કાંઈ બની રહ્યું છે, મને મળ્યા પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વતે બની રહ્યું. અમારથી બને તોય ભલે, તમારથી બને તોય ભલે, પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વતે બની રહ્યું છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ તારતમ્યતા પ્રમાણે જેની પાસે જેટલું કાર્ય કરાવો એટલું કરાવશે, પણ કરનારા ને કરાવનારા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. વાત જિંદગીમાં કોઈ ભૂલાવી ન જોઈએ. અને જેથી ભૂલાઈ જશે, જેથી ભૂલાઈ જશે, તે દાડે ઝીરો થઈ જવાશે. એને લઈને આપણી મહત્તા છે, એને લઈને મહત્તા. સ્વામી વાતમ લખ્યું ને, હરિજન રાજાનો કામદાર આવી કરવેરો ઉઘરાવ મટી ગયો અને પટેલાના વિસ્તારમાં પહોંચી ગયો. ન્યાજાની કે કરવેરો આપી દો તો બધાએ બોલે કે ભાઈ ઓ દુષ્કાળ વરસ છે, એક વરસ થોભી જાઓ, પોર આપી દેવું. બોલો તો બેફામ બની ગયો, ઉંદર અને દાડું પાયું એમ. અને બેફામ બોલીને જેમ તેમ મેળો ગાળ્યો દેવા. ઓલા બધા કે, પણ તમે રાજાના માણસ છો, તમારી પાસે રાજાનો પટ્ટો છે, એટલે અમે બધું સહન કરીએ છીએ, નતર તો ન કરીએ. અમે તમને વિનંતી કરીએ છીએ, વરદાડા પછી બધો કર ભરી દેશું. અને ઓલો ઉધાર ઉલળવા મળ્યો, શું રાજાનો પટ્ટો, રાજાનો પટ્ટો બટ્ટો શું કરે એમ કરીને રાજાનો જે પટ્ટો તો કાઢીને ફેંકી દીધો. અને ઓલા પછી ચારે બાજુ ઉછું એટલે ટીપી નાખ્યો, હટકી હટક્યું, ખોખરું કરી નાખ્યો. આવો રાજાને પા, રાજાને પા આવીને કે હું કરવરો લેવા ગયો તો પેલા પટેલિયાના વિસ્તાર મને મારી મારીને તોડી નાખ્યો. અને રાજા ખેજાણે સિપાહીને કે જાઓ બધા પટેલિયાને રાજકચેરીમાં હાજર કરો, બધાને હાજર કર્યા. અને પટેલિયાને લદબદા આવતા કીધું, અમારા માણસને તમારા પર હાથ કેમ ઉપાડાય, એક એકને જેલની સજા થશે. ત્યારે પેલા બધા પટેલિયા કે, પણ નમદાર, અમે તમારા માણસ પર હાથ નથી ઉપાડ્યો. તો કોનો ઉપર ઉપાડ્યો, આ મારો માણસ છે, પણ એને જરા પૂછી લો, તમારો મટી ગયો તો એણે પટો કાઢી નાખ્યો તમારો, પછી એમ ટીપ્યો. રાજાએ પહેલાં કીધું, પટ્ટો કાઢી નાખ્યો હતો, તો કે હા નમદાર મેં પટ્ટો કાઢી નાખ્યો. ત્યાં રાજા પહેલાં પટેલને કે, તમે ક્યાં માર્યો હતો, તો કે અમારા ઘરને આંગણે. ના માર્યો મેં ભાડ્યો હતો, તો કે ના, તો કાંઈ મારો ભાડો એમ. આ વાત સમજ્યા જેવી છે ભક્ત, આપણી જે કાંઈ મહત્તા છે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વતે છે, એ વાત ક્યારેય ન ભૂલાવી જોઈએ. પ્રત્યેકની મોટા ભગવાન સ્વામિનારાયણને લઈને છે, યાદ રાખજો. મારાથી પર કાંઈ નથી, નહીં આપણને આમ આમ ખબર નહીં, આમ આમ ક્યાંથી બધાને આમ તાન છોડી ગયું. આપણે ગોપીનાથજી મહારાજના, આપણે રાધારમણ દેવના, આપણે મદન મોહન મહારાજના, આપણે લક્ષ્મણ દેવના, આપણે નંદન નારાયણના, બાકી કોઈ નાની એલા ભલામણા આપણે બધાએ સ્વામિનારાયણના છીએ. યાદ રાખજો, નરનારાયણ હોય તોય ભલે, લક્ષ્મીનારાયણ હોય તોય ભલે, રાધારમણ હોય તોય ભલે, મદન મોહન હોય કે ગોપીનાથજીમાં બધાએ ભગવાન સ્વામિનારાયણને લઈને મહાન છે. યાદ રાખજો, એને લઈને ભગવાન સ્વામિનારાયણની મહાનતા નથી, ભગવાન સ્વામિનારાયણને લઈને બધાની મહાનતા છે. અરે દેવ હોય, આચાર્ય માર્ગ હોય, સંતો હરિભક્તો, તમામની મોટપ ભગવાન સ્વામિનારાયણને લઈને છે. ભગવાન સ્વામિનારાયણની મોટપ કોઈને લઈને નથી. આ વાત જિંદગીમાં કોઈ ભૂલાવી ન જોઈએ. હા, મહારાજને લઈને એની ખૂબ મહત્તા સમજીએ. આપણે દેવની મર્યાદા રાખીએ, એનું પૂજન કરીએ, અર્ચન કરીએ, પ્રેમથી દર્શન કરીએ, અને આમાં મારા મહારાજ પ્રગટ બિરાજમાન છે એ ભાવના કેળવીએ. પરંતુ એ વાત ભૂલાવી ન જોઈએ, એ બધી જ મહત્તા મારા મહારાજને લઈને છે. મહારાજ બહુ સરસ એ વાત બતાવી રહ્યા છે. મહારાજ કે જે પૂર્ણ પુરુષોત્તમ નો અવતાર જીવના કલ્યાણ અર્થે દયા કરીને થાય છે તેમનું સામર્થ્ય વાર્તા થતા ભક્ત ઇત્યાદિ સર્વેથી બીજા જે આવિર્ભાવ અવતાર તેથી કે વિલક્ષણ હોય છે, જુદા હોય છે, તે ઉત્તમ મુમુક્ષ ના જાણ્યામાં આવે, લાગઠ બધાને જાણ્યામાં આવે નહીં, એ બુદ્ધિશાળી પુરુષને જ ખબર પડે, લાગઠ ખબર પડે. એવી રીતે મહારાજે અદ્ભુત રીતે સ્વામીએ આમાં વાત બતાવી. અહીં 8 વાત પૂરી થાય છે. 9મી વાતથી આપણે આવતીકાલે શ્રવણ કરશું.